अक्षर पदे दिव्याकृते आदरम् यो भक्तो प्रगति बभूवदया धर्माजन श्रेयसे अत्र नमुलेतुं तथर्ममवीतुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेषु वरमहम् सद्बुद्धिदं सर्वदा श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः तथा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो सहजानंद स्वामी ने नमो नमो श्री घनश्यामाय नमो नमः श्रीलकंठाय सरजुदासाय नमो भगवान पूर्ण पुरुषोत्तम नारायण नाम महा लाडिला एवा संत सदगुरु श्री निष्कोलानंद स्वामी यमदंड में कथा थे हजारों आत्माओं ने परमात्मा नु भजन करवानो अलौकिक मार्गदर्शन एवं बल प्रेरित है। आदमी कथा मा जीवात्मा ने जो गर्भवास में अंदर कष्ट पड़े थे ते कष्ट केवो पड़े थे कि आववानो थे कष्ट सांभळ्या पछी एम थशे के गमे तेम करीने पण परिवार जन्म ना आवे करो जे रीते आ जीवने बीते से वसनीवा गहन गति गर्भवासनी ते कहूं करी विस्तार गर्भवास ने गहन गति ने कथा कहूं मोटा मोटा मुनिये मली करो सर्वे नरक नो तेथी अधिक दुख उदरे तेनो कहता तेनावे पार तेनो कहता तेनावे पार अधरती ऊपर મોટા મોટા ઋષિ મુનિઓ થઈ ગયા, એ બધાએ મળીને નરકના કુંડનો નિર્ધાર કર્યો છે. પણ તે તમામ નરકના કુંડના કરતા એથી અધિક દુઃખ ઉદરે માતાના ઉદરમાં જીવને બહુ બહુ કષ્ટ સહન કરવું પડે છે. બહુ બહુ કષ્ટ સહન કરવું પડે. જોગી જતી તપસી ઋષિ જે જે મોટા કહેવા, એહ દુખ ને સાંભળી સહુ કંપે છે મનમાં. મોટા મોટા યોગીઓ, જતીઓ, તપસ્વીઓ, ઋષિઓ, આ જગતમાં જેને સૌ મોટા કહે છે, આ બધા મોટા, આ બધા મહા મોટા હોવા છતાંય પણ જયારે ગર્ભવાસની કથા સાંભળે છે, એ દુઃખની જયારે શાસ્ત્રમાંથી ગાથા સુણે છે, સહુ કંપે છે મનમાં, મનમાં ધ્રુજી જાય. એના મનમાં એમ થાય છે કે આજ તો અપાર સુખ ભોગવી ભલે રહ્યા, પણ આગળ જતા શું થશે, આપણું શું થશે. દેવ દાનવ મુનિ માનવી સુખે બેઠા કરે છે વિલાસ. દેવો દાનવો માનવો સુખે બેઠા બેઠા વિલાસ કરે છે, આનંદ કરે છે. ક્યાં સુધી? જન્મ મરણ દુખ જ્યાં લગી નથી સાંભળતો ગર્ભવાસ, ત્યાં સુધી જ એને આનંદ રહે છે. જ્યાં સુધી જન્મ મરણ ને ગર્ભવાસ ની કથા નથી સાંભળી, જન્મ મરણ દુખ જ્યાં લગી નથી સાંભળતો ગર્ભવાસ. આજ આપણે જન્મ્યા પછી જે દુઃખ ને ભૂલી ગયા છીએ, એ દુઃખ ને આજ સંભાળવું છે આપણે, એ દુઃખ ને આજ ફરી વાર યાદ કરવું છે. માનવ માત્ર નવ નવ માસ સુધી માતાના ઉદરમાં જે અનુભવીને આવ્યો છે, એ અનુભવની આજ યાદી કરવી છે. અહીં નિષ્કળાનંદ સ્વામીની કલમે નોંધાયેલી કથાને કાને લેવી છે. ભૂપયનુપમ રાજને વળી ભોગવે છે ભલી ભાત. મોટા મોટા રાજાઓ મોટા મોટા રાજ્યના સુખ ને ભોગવે છે, એ જાહો જલાલી ને માણે છે, તે પણ કંપે છે માનમાં, તે પણ કંપે છે મનમાં, સુણી ગર્ભવાસ નિવાસ, સુણી ગર્ભવાસ નિવાસ. ભણ કોટડી ભાગસી, ભણ હાઉ કાઠિયાવાડી ભાષા છે, ભણ કોટડી એટલે સાંકડું મકાન, ભાગસી એટલે જેલ, તેમાં રૂંધી રાખે દિન રે, એમાં રાત્રિ દિવસ કોઈને રૂંધી રાખવામાં આવે, તોય પણ પણ ઉદર સમય એકે નહીં, સહુ માનજો પરવે, સહુ માનજો પરવે. સ્વામી કહે છે ગર્ભવાસના દુઃખની કથા, ઉદર માજે અતિ ખાણો દુખા નિષ્કાળાનંદ સ્વામી જેવા ત્રિકાળ દર્શી પુરુષની આ કલમ આ પંક્તિઓ લખી રહી છે. ઊંધે શીશે લટકાવે લઈ ત્યાં દુઃખનો તે પાર નહીં, તપે જઠરા તાપ અપાર બળે દેહને કરે પોકાર. દાજે દે તાજે દેહ અતિ અકળાય, કોમળ તને તે કેમ સહેવા. કોમળ શરીરે કેટલું સહન કરવું, માટે ભગવાનના ભક્તો ભજન કરો, ભજન કરો. પરિવાર ગર્ભવાસના દુઃખમાં ન જવું પડે માટે ભજન કરી ભગવાનને પામી જાઉં, પરમાત્મા પાસે પહોંચી જાઉં, કોઈ પણ પ્રકારે હરિ સાનિધ્ય છાઉં. એ સવાર સાંજ થોડું ઘણું ભજન નહીં, સતત ભજન કરો, અખંડ અખંડ ભજન કરો. સમર સમર સદગુરુ સાહેબ કો,
સમર સમર સદગુરુ સાહેબ કો,
સમર સમર સદગુરુ સાહેબ કો. એ કામ ખબક બક કરતા રે, સમર સમર સદગુરુ. ભગવાન પાસે જવું હોય, આ બ્રહ્માનંદ સ્વામીના બોલ છે. ભગવાનના ભક્તો હૈયે ધરે, વળી મરવાને વાર નથી, માટે જલ્દી ભજનનો આરંભ કરો. માથે કાલ ખડો છે, અચાનક આવીને પકડી લેશે ત્યારે જવું પડશે, માટે કાલનો ડર રાખી ભગવાનનું ભજન કરો.
દિન કાલ ખડા શિર ઉપર, દિન કાલ ખડા શિર,
દિન કાલ परिवार मानव तन नहीं मळे नहींतर करेला पाप ऊपर भोगवा पड़शे हरी हिसाब लेशे ते दिवसे पोखे पोखे रड़वू पड़शे माटे हरी परायण था पाप छोड़
पर प्रिय पर धन कारण
नजर करता तने शरम केम आवती नथी
पर प्रिय पर धन कारण
મદાપર નું ખાણું એટલે મદાપર નું જેને કહેવામાં આવે વાહણો ઉભારે શરૂ થાય બંદર ત્યાંથી એક વાહન ઉપડવાનું હતું. વાહનની કેપેસિટી 30 માણસની. સત્ય ઘટેલી ઘટના છે ભાઈ, સંતોએ નોંધી. 30 માણસને બેસવાનું વાહન છે, પેસેન્જરો એક પછી એક બેસે છે. એક પેસેન્જરના રૂપિયા 2 બનવા જોગી એ બન્યું. એ વાહનમાં કોઈ એક સ્વરૂપવાન નારી આવીને બેઠી. એ નારી એ વાહણમાં બેઠી એટલે બધાયનો ધસારો એ વાહણ તરફ થયો. એક પછી એક માંડ્યા વાહણમાં ચડવા. 30 થયા, 35 થયા. બોલો વાહણ ચલાવનાર કે ભાઈ બંધાવ, આ વાહણની 30 ની કેપેસિટી છે. બોલે આ કે છે મફત ક્યાં બેહવાનું ભલા માણસ. વાહણ વાળો કે છે ભાઈ આ બીજા ઘણા વાણ છે, એમાં જઈને બેહો ને. તો કે વાણ ઘણા છે પણ આ વાણ જેવા નહીં. લોકો પરાણે બેઠા, 30 બેઠા, વધી ગયા. વધતા વધતા 60 થયા. 60 માણસ. બોલે વાણ વાળા ને લોક અને માલકર બહેરનારા ને કામ. હવે વિચાર કરો આ વાણ સામે કાંઠે કેમ જાય. બેહી ગયા બધા. માણસની અવળાઈ જોજો. માણસ ઘણી વખત અવળાઈ ઊંધાઈ કરતા હોય એને કોણ કહે. આજના યુવાનને કોણ કહે મહેરબાની કરો સીધે રસ્તે રહો. 60 જણા વાણમાં બેઠા, વાણ ઉપડ્યું. આ પાણમાં બેઠેલા હશો કદાચ, વાણ ને બેસવાનું બે બાજુ હોય છે, બે બાજુ લોકો બેઠા છે, પણ અંદર બેઠેલી નારી તો એક બાજુ છે, એ તો એક બાજુ છે, અને આગળ જતા પરિસ્થિતિ એ ઊભી થઈ, જે તરફ નારી બેઠી હતી એ તરફથી વાણ નમ્યું. સમજી શકો છો આપ પણ, એ બાજુ જ કેમ નમ્યું? એમ વાણ નમ્યું, અને વાણ નમ્યું અંદર પાણી આવ્યું, અને શાસ્ત્રમાં એમ લખાણું કે 61 જણા યમપુરીના અતિથિ થયા, ભગવાનના ભક્તો મલિન વાસના છોડે. આજકાલના જુવાનિયા પણ રેલમાં બેસે, ગાડીમાં બસમાં બેસે, હારી જગ્યા ગોતીને બેસે છે, હેરાન થાય, ગડદીમાં હેરાન થાય, બીજા ડબ્બા ઘણાય ખાલી પડ્યા હોય, સીટું પણ ખાલી પડી હોય, આ અમથે અમથો મૂર્ખાઈ કરે છે એને કોણ છે? આને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કેમ કહેવાય? ભક્તો ધ્યાન દે, નરને જો નારાયણ પાસે જવું હોય તો નારીથી દૂર રહે, અને નારીને નારાયણ પાસે જવું હોય તો નરથી દૂર રહે. એકા બીજીમાં હે તેનું નામ માયા છે, એ માયા છૂટે ત્યારે જ પરમાત્મા મળે છે. બ્રહ્માનંદ સ્વામીએ તો એમ કહ્યું, સંતો શું જોરદાર શબ્દ છે, હે સંતો નારી નાગની જય શ્રી રે, સંતો નારી નાગની જય, એ હો સંતો નારી નાગની જય શ્રી રે, નારી નાગની જય શ્રી રે. અને ઉપમા ઘટાવી છે, સ્વામી કહે છે કે નારી છે એ હાસી હોઠ હલાવે, હાસ્ય રૂપી હોઠ હલાવે, કહ્યું છે નેન જીભ સે લેત લબરકા, આંખ રૂપી જીભ થી લબરકા મારે છે, અને જે એને વશ પડ્યો, જે એને પાશ પડ્યો તે યુગો ના યુગ ન નીકળે, ભરાઈ રહે. માટે ભગવાન ના ભક્તો દૂર રહે, નારી થી દૂર રહે, એને નાગણ માને. હે સંતો નારી નાગણી જય શ્રી, હે સંતો નારી નાગણી જય, નારી મેલી દે રસ્તો, કર કર ભજન અખંડ સદગુરુ કા, કર કર ભજન અખંડ સદગુરુ કા, ગાફલ હોય ક્યાં સોતા હૈ, કર કર ભજન અખંડ સદગુરુ કા, કર કર અખંડ ભજન કર. એક ઘડી બે ઘડી નહીં, સાંજ સવાર નહીં, પરમાત્મા પાસે જવું હોય સદગુરુ કા વાક્ય હે, અખંડ ભજન કરો, હર પલ સુમિરન કરો. સ્વામી કહે છે માયા કારણ નિશ દિન મૂરખ,
માયા કારણ
નિશ દિન,
માયા કારણ નિશ દિન મૂરખ, માયા કારણ નિશ દિન મૂરખ,
એ ખાલી ઉમર ખોતા હૈ,
ખાલી ઉમર ખોતા
હૈ, ઓ ખાલી ઉમર ખોતા હૈ,
ખાલી ઉમર ખોતા હૈ,
નરક ખાડ થી નરસુ ઠેકાણું એથી બીજું શું ભૂંડું વખાણું ભૂંડામાં ભૂંડું નરક ની ખાડ કરતા ખરાબ એ ઠેકાણું જાય શુભ અશુભ આહાર નો રસ કેહ મુખ માં આવે અવશ પરુ પાચ ને રુધિર પીવું ભક્તો પરુ પાચ ને રુધિર પીવું મળમૂત્ર મધ્ય તે રહે નવ નવ મહિના સુધી માટે ભજન કરો છોડી દો ફેલ ફતુર આપણું કરેલું આપણને આડું આવશે સીધે રસ્તે ચાલી ભજન કરો આજ અમૂલક અવસર છે પ્રભુ ભજવાનું તાણું છે કરો ભજન ફરીવાર કોણ જાણે કે દિવસે આપણને આવો સુંદર મોકો મળે ન મળે માટે ભજન કરો ગર્ભવાસના દુઃખની કથા બહુ ભયંકર છે પરો પાચને રુધિર પીવું મળ મૂત્ર મધ્ય તે રહેવું આપણા પુરાણોમાં એક કથા લખાણી સુખદેવજી વ્યાસજીના દીકરા માતાના ઉદરમાં 12 વર્ષ રહ્યા 12 વર્ષના વાણા વાયા સુખદેવજી જન્મ લેતા નથી એક દિવસ વ્યાસજીએ એમ કહ્યું કે બેટા સુખ બહાર આવ બેટા બહાર નવ નવ માસ થી તું ઉદરમાં રહી તારી માતાને દુઃખ ન આપ સુખદેવજી અંદરથી જવાબ દીધો છે પિતાજી મારી માતા ને ફૂલની પાંખડી જેટલો મારો વજન નથી, હું બહાર નહીં આવું. કેમ નહીં આવ? પિતાજી હું બહાર આવું ને તો મને માયા વળગે. એક કામ કરો પિતાજી, આપ જો સારી સૃષ્ટિ માંથી ગાયના સિંગડા ઉપર રાઈ નો દાણો જેટલો વખત રહે એટલો સમય માયાનું આકર્ષણ કરી લ્યો તો હું જન્મ ધારણ કરું. વ્યાસ કહે, મંજૂર. વ્યાસજીએ દુનિયાની માયાનું આકર્ષણ કર્યું છે, માયા ખેંચી લીધી. અને એ જ વખતે સુખદેવજી નું આ લોકમાં આગમન થયું. અને ઈ જ મિનિટે, ઈ જ પળે બીજા 86 જીવાત્માઓનો ધરતી ઉપર જન્મ થયો. આ કોઈને પણ માયા અડી નહીં, કોઈને ના અડી, બધા માયા પર રહ્યા. અને સુખદેવજી 84 માં આને 84 સિદ્ધ કહેવાયા. જગત એને 84 સિદ્ધ કહે છે. સુખદેવજી જન્મીને તરત ભાગવત કે ચાલતા થયા. જન્મીને તરત રવાના. ઇતિહાસમાં ઘટના લખાણી સુખદેવજી માટે, જન્મતા વે ચાલતી પકડી એના બાપ પાછળ પડ્યા. બેટા સુખ પાછો વળ. તો કે પિતાજી માફ કરજો, પાછો નહીં વળું. કેમ કેમ નહીં વળ? ત્યારે સુખદેવજી એ શબ્દો કયા અને શાસ્ત્રમાં એ લખાઈ ગયા. સુખદેવજી કહે છે, આમ તો અનેક નરકના કુંડ છે, એ પૈકી 28 નરકના કુંડ જબરજસ્ત છે. એ 28 કુંડ પૈકી એક રૌરવ નામનું નરક છે. એ રૌરવ નરકનો કુંડ છે, એ 400 યોજન વર્ષ ચોરસ પહોળો છે અને એનું ઘડા જેવું મોઢું છે. તમામ નરકોમાં શિરોમણી નરક રૌરવ નરક કહેવાય છે. નરકનો કુંડ ભયંકર છે, જબરજસ્ત, એમાં દુઃખ જીવ ભોગવે છે. પણ એ રૌરવ નરકના કુંડના કરતા એ પણ જીવને, જીવને માતાના ગર્ભમાં ભયંકર દુઃખ પડે છે, એના કરતા એ વધારે દુઃખ પડે છે. માટે પિતાજી હું એવું કામ કરીશ, પરિવાર મારે કોઈ નારીના પેટમાં ન જવું પડે, એવું કામ કરીશ. હું નહીં ઘર આવું, હું નહીં સંસારમાં પડું, સંસાર રૂપી અંધારા કુવામાં મારે પડવું નથી, એમ કહીને વયા ગયા. ત્યારે વ્યાસ કહે કે કાંકર, તારી બાળ બુદ્ધિ છે, જાજી ખબર આમ તને ન કહેવાય, ગુરુ કરતો જોઈને કરજે, અને મારું જો મનાય તો ગુરુ જનકને કરજે, આવું સૂચન કર્યું. સુખદેવજી આવ્યા, જનક રાજા સિંહાસનમાં બેઠા છે. સુખદેવજી ત્યાં આવીને જોયું તો જનક તો રાજ્ય સિંહાસનમાં બેઠેલા, પડખે રાણી બેઠા હતા, એના ખભા ઉપર હાથ. સુખદેવજી ને એમ થયું કે મારા બાપાને ગઢપણમાં બુદ્ધિ નું કેમ હશે, આને આને ગુરુ કરવાના. જનકને ખ્યાલ આવી ગયો કે સુખ ભૂલા પડ્યા. સુખદેવજી દરવાજામાં ઉભા છે અને જનક રાજાએ યોગ કળાથી પ્રયોગ કર્યો છે. સુખદેવજીને સપન અવસ્થા થઈ, સપનું આવ્યું. દરવાજામાં ઉભા ઉભા ઊંઘ આવીને સપનું આવ્યું. સપનામાં કોઈની સાથે લગ્ન થયા, બે ત્રણ છોકરા થયા, ભેળા મળીને ફરવા ગયા. ચોપાટી ફરતા છે, એમાં આંબા આવ્યા બે ચાર, સરસ મજાની પાકી પાકી કેરીઓ લટકે. એટલે છોકરો કહેવા માંડ્યો કે બા બા મને કેરી લઈ દો ને. એટલે પેલા બેન કે છે, સાંભળો છો તમે, છોકરો કેરી માંગે, કેરી તોડી આલો. આગના શિરે ધરી, કેરી તોડવા માટે ઠેક ધરી, ઉપાડીને માર્યો ઠેકડો. તે ખડકી મુભાતા ને તે 12 હાંકે તોલો ભટકાણો. ત્યારે જાગ્યા ત્યારે ખબર પડી કે હું તો અહીંયા ઉભો છું જનકના દરબારના બારણે. એકદમ ભોંઠા પડ્યા. ત્યારે સિંહાસનમાં બેઠેલો જનક એમ કે છે, કેમ સુખદેવજી કેરી હાથમાં ન આવી? ત્યારે અતિશય ભોંઠા પડ્યા, આવીને પગમાં પડ્યા છે. પગમાં પડીને કહે છે, મારા ગુરુ થાવ. જનક કહે છે, ગુરુ થાવ? એની ના નહીં, પણ હું તમારો ગુરુ થાવ એટલે મને તમારે કઈક ગુરુ દક્ષિણા તો દેવી જોઈએ ને. આ કે ગુરુ દક્ષિણા માગો. ત્યારે જનક કહે છે, જાઓ નકામામાં નકામી વસ્તુ એની લઈ આવો. સુખદેવજી કહે, આવી શું દક્ષિણા માગી છે? ઉપડ્યા રસ્તા ઉપર આવીને ધૂળની ચપટી ભરી, ત્યાં તો ધૂળમાંથી અવાજ આવ્યો, ભાઈ હું નકામી નથી, હું તો વાસણ ટકવામાં કામ લાગુ, મકાન ચણવામાં કામ લાગુ, કેમ મને પકડી મેલ? સુખદેવજીએ મેલી દીધી. આગળ ગયા, એક નાનો એવો પથ્થર હતો, એવો પાડ્યો હતો, પથ્થર માંથી અવાજ આવ્યો, મને નકામો જાણ્યો તે, હું મકાન ચણવામાં ઉપયોગી થાવ, કોકને તોલામ મારવું હોય તો કામ મારવું પડે. સુખદેવજી આગળ ગયા, એક લાકડું પડ્યું હતું, એ ઉઠાવ્યું, નખામું જાણ્યું, ત્યાં તો લાકડામાંથી અવાજ આવ્યો, હું નખામું નથી. હે ભાઈ, આ જગતમાં મારું ઘણું કામ પડે છે, રસોઈ કરવી હોય તો મારા થકી થાય, હા મકાનમાં મારો ઉપયોગ થાય. મેલ મેલ લાકડું મૂકી દીધું. સુખદેવજીને વિચાર થયો, ભારે કરી લે, આ તો બધા કામના જ નીકળે છે. આગળ ગયા ભાઈ ગામ અને પાદર, ત્યાં વિષ્ઠા પડેલી, માણસનો માળ. સુખદેવજીને એમ થયું કે વિષ્ઠા હું કામની હોય. સુખદેવજીએ વિષ્ઠા ઉપાડી, એ વખતે વિષ્ઠામાંથી અવાજ આવ્યો, કેમ મને ઉઠાવી? સુખદેવજી કે તું આવ નકામી છો એટલે ઉપાડી. વિષ્ઠા કે હું નકામી નથી, મારા જેટલો તો ઉપયોગ જગતમાં કોઈનો નથી, હું જ ખાતર તરીકે થાવ, ખેતરમાં મને નાખે અને મારો રસ ઊંચાય અને સુંદર મજાનો પાક થાય, ખ્યાલ આવે, અને એને લોકો ખાય. ખોટું છે જરાય? લોકો ગાડીઓ ભરી ભરી ખાતર નાખે છે ને એમાંથી જે રસ કસ છોડવામાં ચડે એમાંથી પાક થાય ને લોકો ખાય. હું જરાય નકામી નથી, મારે લઈને તો આખા જગતનું પોષણ છે, અનાજ વગેરે પેદા કરવામાં મારી ખાસ જરૂર પડે. ત્યારે સુખદેવજીએ વિષ્ઠાને હાથ જોડ્યા, તો હું તને હાથ જોડું, મને નકામી વસ્તુ બતાવીશ? ત્યારે વિષ્ઠા કે જરૂર પૂછ તો ને, બતાવી દઉં શું નકામી વસ્તુ. સાંભળ, વિષ્ઠા કે છે સાંભળ, જો એક દિવસ મારું એટલું બધું માન હતું, હું સોના ચાંદીના થાળમાં તાંબા પિત્તળ ને સ્ટીલની થાળીમાં બેસતો, અવિષ્ટા કે મારું કેટલું સન્માન, મને લોકો સાચવતા, સારી રીતે મૂકતા, પણ એક દિવસ મેં આ માનવ શરીરનો સહવાસ કર્યો એટલે મારી આ પરિસ્થિતિ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? આ વિષ્ઠા એમ કે છે કે ગઈકાલ સવારે હું રોટલી દાળ શાક મોહન થાળ લાડુ આવું હતું, મને થાળમાં મેલતા હાચવતા હતા, ફીજમાં હોય મૂકતા, બગડું નહીં ને એટલે, પણ એક જ રાત મેં આ માણાનો સંગ કર્યો ને એટલે આ મારી ખઠણાઈ બેહી ગઈ. માણસનું શરીર એટલે સુંદર અનાજ ને વિષ્ઠા બનાવવાનું કારખાનું, આ દશા થઈ ગઈ મારી. હવે મને કોક અડે એને નાવું પડે, લ્યો આ મારી પરિસ્થિતિ થઈ ગઈ. માટે મને તો જો તું પૂછતો હો તો કહું, નખામામાં નખામું જો કઈ હોય ને તો આ તારું શરીર છે, હાવ નકામું છે. ત્યારે સુખદેવજીને એમ થઈ ગયું, ગરાર આ દેહ જ નકામો હતો. આવ્યા જનક આગળ, જનકના પગમાં ઢગલો થઈ ગયો. જનક કે લાવ્યા નકામી વસ્તુ, મહારાજ નખામું આ તમારી મોર પીડવી જ છે. જનક કહે છે, બસ આટલી જ વાત સમજવાની હતી, બીજું તો બધું જ્ઞાન હતું, પણ દેહાભિમાન રહી ગયું હતું, એ હવે દૂર થયું, હવે વજન કરો. બહુ સમજવા જેવી કથા છે. સુખદેવજીના એ શબ્દ, ફરી વાર પિતાજી હું ગર્ભમાં ન આવવું પડે એવું કરીશ, એને એમ કહ્યું. માટે આપણે પણ સાવધાન, ફરી વાર ગર્ભમાં ન જવું પડે. ગર્ભની અંદર અતિશય અશુભ આપણે ખાવું પડે છે.
અશુભ શુભ આહાર નો રસ કે મુખ માં આવે અવશ્ય. मध्य तेरे है हूँ
ખબર નહી ગર્ભવતી નારી ને આવું જ વધારે ભાવે, વધારે ખાવાની ચીવટ જાગે છે અને કેટલી ભૂતડી જેવી ભૂતડો ખાય. હવે ઓલિયાની હું દિશા થઈ બાળકની. હા, એવું જમે જનની જેવાર લાગે ગર્ભને અંગે અંગાર, જ્યારે એવું ખાય છે ત્યારે છોકરાને શરીરમાં અંગાર લાગે છે. અને મરી મરચું અજમો રાય સૂંઠ સંચલ કર્યા તું કહેવાય, એવું એવું જ્યારે એ નારી ખાય છે ત્યારે એ બાળકને બહુ દુઃખ થાય છે. ક્યારેક કાચું કોરું લુખું આવું બધું ખૂબ ભાવે એટલે ખાય, પેટ ભરીને ખાય, વળી ઊનું ટાઢું પાણી પીએ, બાળકને બહુ દુઃખ થાય. સ્વામી એવું કહે છે. અને સ્વામીએ કહ્યું, કોઈ કખાય છે લાસાણા ડુંગાળે, કોક કોક આનો ઉપયોગ કરે બહુ ભાવે. ઘણા કહે છે એ તો કળિયુગ ની કસ્તુરી, પણ જાય છે જમપુરી માં એની કઈ વાત. ભાગવત સ્કંદ પુરાણ વાસુદેવ મહાત્મય બધા ગ્રંથ માં એની ના કહી છે, લસણ ડુંગળી ન ખવાય. એક ગ્રંથ માં મેં એવું વાંચ્યું ડુંગળી ન ખાવાનું કારણ. તો એમાં એવું લખ્યું છે કે પૂર્વે કોઈએ કાળમાં બહુ જબરજસ્ત કાળ પડેલો, વર્ષો કાળ પડેલો, એ વખતે માણસો માણસને ખાઈને જીવા, એ વખતે ઋષિ મુનિઓ પણ માંસાહારી થઈ ગયેલા. એમાં એક ઋષિ ભાવ ભૂખ્યા થયા, એને એક કૂતરો માર્યો. કૂતરાનું માંસ ખાઈને પોતાના શરીરનું પોષણ કર્યું અને કૂતરાનો જે વૃષણ ભાગ છે એ ધરતી ઉપર ફાંક્યો અને એમ કહેવાય છે કે એમાંથી ડુંગળી થઈ. હા, એટલે ભગવાનના ભક્ત ડુંગળી ન ખાય, આવું લખ્યું છે ગ્રંથમાં. વળી ડુંગળી તામસી પ્રકૃતિ છે, ઘણા એવી અપીલ કરે છે. શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે, જાતીય કરીને બ્રાહ્મણ હોય એને ડુંગળી ન ખાવી, આપણે તો ખવાય એવું નથી. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે આ તો અમે સાર સાર લખ્યો છે, વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. સત્સંગી જીવનમાં સૌ કોઈ ભગવત ભક્ત માટે લસણ ડુંગળી ખાવાની મનાઈ છે, લસણ ડુંગળી ન ખાવી. વૃષણ માંથી ડુંગળી થઈ અને એમ કે છે કૂતરાના જે નોર હતા ને નખ, એમાંથી લસણ થયું, એમાંથી લસણ થયું. આ બે ની એટલે ના કહી છે, આમ કહ્યું. એક તમને સત્ય ઘટેલી ઘટના કહું. માધવદાસ કરીને એક નંદ સાધુ પછીના સાધુ થઈ ગયા, જેને ભગવાન સ્વામિનારાયણની સાથે રહીને ઘણા વર્ષ સુખ લીધેલો. એ સાધુ એ ગ્રંથ લખ્યો છે, એમાં એમણે એક કથા લખી છે કે ફણેણી ગામમાં બે બાયુ હતી, એક બાઈનું નામ રંગબાઈ અને બીજી બાઈનું નામ રૂપબાઈ. રંગબાઈ ને રૂપબાઈ આમ તો રામાનંદ સ્વામીના શિષ્ય, પણ પછી ભગવાન સ્વામિનારાયણને ઈષ્ટદેવ માનીને એમનું ભજન કરતા હતા. એમાં રંગબાઈ હતા ને, એને લસણ ખાવાની ટેવ. રામાનંદ સ્વામીએ પણ ના કહેલી, ભગવાને પણ ના કહેલી, પણ એટલા બધા લસણમાં પ્રેમ ધરાવે, એ અઠવાડિયે એકાદ વાર તો કકડાવીને ખાય. આ પછી જ એને શાંતિ થાય, આવી ટેવ પડી ગયેલી. દિવસો પછી દિવસો જાય, આખી જિંદગી ભજન કર્યું, ભગવાનનો દઢ આશીર્વાદ છે, બાકી બધા નિયમ પાળે, બધી વાત સાચી, ભગવાનનો નિશ્ચય પણ બહુ સારો, પણ લસણ ખાય. આ સત્ય ઘટના છે, શાસ્ત્રમાં લખાણેલી છે ભાઈ, કોઈ બે ગાલમાંથી નીકળેલી કથા નથી. હો, ફણેણી ગામની રૂપબાઈ ને રંગબાઈ. હવે એમ કહેવાય છે કે એ રંગબાઈ નો જયારે અંતકાળ આવ્યો અને ભગવાન સ્વામિનારાયણ નું બિરુદ છે, અંતકાળ મારા ભક્તને જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે સર્વ જનને જણાવવું, એટલે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા આવ્યા. રંગબાઈ કહે છે કે અહો ભગવાન આવ્યા છે, ભગવાન મને તેડવા આવ્યા છે, સૌ કોઈ ધર્મ નિયમમાં રહેજો, ઈશ્વરનું ભજન કરજો, હું પરમાત્માની સાથે પ્રભુના ધામમાં જાઉં છું. આમ કહીને દેહ છોડ્યો, બેઠા વિમાનમાં, વિમાન ચાલ્યું. આગળ જતા વિમાન ખારા પાટમાં આવ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણે વિમાન ઉભું રાખ્યું. રંગબાઈ કહે છે કે મહારાજ કેમ ઉભું રાખ્યું? ત્યારે ભગવાન કહે છે કે રંગબાઈ, તમારામાંથી લહણની ગંધ આવે છે, માટે લહણની ગંધ કાઢવી પડશે. તમને લસણ ખાવાની વાસના હતી, તમે મારી શિક્ષાપત્રી લોપી છે, લસણ ખાધું છે, માટે તમને આમ નામ લહણિયાને ધામમાં ન લઈ જવાય. શું કહો છો મહારાજ? પ્રાયચિત કરવું પડે, ઉતરો હેઠા. રંગબાઈ ને તો ઉપાધિ નો ભાર ન રહ્યો. ભગવાન કહે છે કે પ્રેતનો દેહ બંધાશે, આ ખારા પાટમાં હળિયા પાટી કરશો અને ખૂબ વાયરો ફૂંકાહે, ભૂખ્યા ને તરસ્યા તડફડશો, ત્યારે તમારામાંથી લહણ ની ગંધ જાહે. આમ કહેતાની સાથે વિમાન સાથે વિઠ્ઠલ વર અદ્રશ્ય થયા છે અને એ બાઈને પ્રેતનો દેહ બંધાણો સંપ્રદાયના ગ્રંથમાં લખાણું અને એ ખારા પાટામાં ભૂતળી થઈને રખડે છે. એક મહિનો, બે મહિનો ભૂખી તરસી આંખમાંથી આંસુડા પડે છે, આમથી આમ રખડે છે, બીજી ભૂતાવળીઓ માર મારે છે, કાળા બરાડા પાડે છે, ભગવાનને હંભારે છે, પણ આગીને લોપી છે, લસણમાં પીટતી છે, એટલે એને કોઈ આવીને બચાવતું નથી. અને ઇતિહાસમાં એમ લખાણું કે 12 મહિના સુધી કે એમ નામ ત્યાં હેરાન થઈ 12 મહિના સુધી, અને પછી વળી કાંઈક ભગવાનની દયા થઈ, થોડી ઘણી શક્તિ આવી, તે ત્યાંથી રખડતી રખડતી ફણેણી ગામમાં પાછી આવી.
રાત્રિ નો સમય છે, એની બેનપણી રૂપબાઈ પોતે ભજન ભક્તિ કરી કથા વાર્તા ધૂન ચેષ્ટા પૂરા થયા પછી ઘેર આવીને સુતા છે. એ વખતે રંગબાઈ એને દેખાણા, આંખીમાંથી લોહી પડે છે, અતિ દુખિત આકૃતિ છે. રૂપબાઈ એકદમ ચોક્યા, કોણ તમે, કોણ છો? ત્યારે આંખીમાંથી લોહી પડતી આ નારી એમ બોલી છે કે રૂપબાઈ મને ન ઓળખી? ના, હું રંગબાઈ છું, તમારી બેન પણ. અહી ક્યાંથી? એને એના દુઃખ ની કથા કહી. હું ભૂત થઈ છું. અરે પણ તું એમ કેતી હતી કે મહારાજ મને તેડવા આવ્યા છે, હું મહારાજ સાથે ધામમાં જાઉં છું ને ભૂત. પછી જે ઘટના ઘટી હતી એક વાત કહી સંભળાવી. ત્યારે રૂપબાઈએ માથું ધુણાયું છે કે મેં તને કેટલી વાર ના પાડી હતી યાદ કર, મેં તને કેટલી વાર કહ્યું તું કે ન ખા લસણ, તું ન ખા, મારું ન માની, લે કેમ ફળ મળ્યું ને? હા બેન, હા, હવે તો મળ્યું, મળવા વાળું મળ્યું, મારા ઉપર કાંઈ કૃપા કરો, મારું તો મહારાજ સાંભળતા નથી, તમે પ્રાર્થના કરો, હવે મહારાજ મને લઈ જાય, હવે ગંધ બધી નીકળી ગઈ છે બાપા, બધી નીકળી ગઈ છે. પછી રૂપબાઈએ રડતી આંખે ભગવાનને પ્રાર્થના કર્યો, હે મહારાજ, ગમે એને ભૂલ કરી પણ છેવટ એ તમારી છે, એ આત્મા તમારો છે, તમારે શરણે આવેલો જીવ છે, એનો ઉદ્ધાર કરો. અને એમ કહેવાય છે પછી મહારાજ વિમાન લઈને આવ્યા છે, પ્રેતનો દેહ ત્યાગ કરાવીને ધામમાં લઈ ગયા. પણ એને આજ્ઞા લોપી હતી, એનું ફળ તો એને મળ્યું. માટે લસણ ડુંગળી ન ખા ભગવાનના ભક્તો, પણ રસાસ્વાદી માણસને ખાધ્યા વગર રહેવાય નહીં. હા, રસાસ્વાદ છે ને, ખાઈ લે, ઝપટ મારી લે, કર ડુંગળીના ગોટા હાલશે એમ, કઈ વાંધો નહીં, ઘણી વખત એમ થાય હાલશે, પછી નહીં ખાઈ. ડુંગળીનો એક દડો હોય ને ખાનારા ચાર પાંચ જણા હોય ને બે કિલો ખમણ લેવા હોય તો ડુંગળી હારું ઝઘડો કરે, હો, એ ભાંગીને ફાટિયાત કરે, પણ ઓલ્યો કે મને ઓ શું આંબુ ફાટ્યું, કેટલી એને એમાં પ્રીતિ. ગો કોઈક ખાય છે લસણ ડુંગળી ને ખાધાનું ખાય છે તે વળી નિષ્કળાન સ્વામી કહે છે, તેનો રસ પડે તન પાર. ગર્ભવતી નારી ડુંગળી ખાય, એનો રસ શરીર માથે પડે છે, એને બાળકને પલભર સુખ હોતું નથી. રમે ભામે માતા લાડા થાળે, ઘણું દુખ તે ગર્ભને લાડે. રમે ભમે માતા લડથડે, ત્યારે એ ગર્ભને બહુ નડે છે. અતિ અશુચિ એટલે અપવિત્રનું ઘર, આમાં બિચારો જીવ 9 મહિના સુધી રહે છે અકળાશમાં, મહાદુર્ગંધ મધ્યે રહેવાનું, એક ઘડી સુખ પણ આવતું નથી. સપ્ત ધાતુનો ભંડાર ભર્યો છે, એનો જ રાત દિવસ આહાર કરવાનો માલિક ઝીણા જીવ જંતુ વસે છે. આ દેહને કરડીને એ લોહી પીવે છે. કેટલાક મોટા જંતુ મુખ ફાડી રહ્યા, સ્વામી કહે છે એ રાત દિવસ ગર્ભવાસમાં રહેલા એ પ્રાણીને પીડા કરે છે. બિચારો એને દુખે નાસવા જાય, નાસી ભાગીને ક્યાં જાય? જેમ વડલે વડવાળ્યું વળગી હોય, એમ ધે માથે લટકે, એમ બિચારો અણતોળ્યું દુઃખ સહન કરે છે. વડલે લટકતી વડવાંગળ્યો ઊંધે માથે લટકે છે, પવન આવે ત્યારે લડથડે છે, અને પોતાનો જ પેશાબ ને મળ એના જ મુખમાં આવે છે. ઈશી પરિસ્થિતિ છે આને, ગર્ભવાસમાં માટે ભગવાનના ભક્ત પરિવાર ગર્ભવાસમાં ના આવાય એવી કોશિશ કરે. સ્વામી એક બીજું દ્રષ્ટાંત દે છે, ચડે જેમ કોઈ નર ચગડોળ, રાત દિવસ રહે એમ રોળ, પહેરે પહેરે પીડે એમ દુઃખ, તે તો કહેતા આવે નહીં હું કે કેમ કેવું, એનું કઈ રીતે વર્ણન કરવું. ન દિશે દિશે અતિ અંધકાર, બારે ની સર્વાન સુજે દ્વાર, રાત દિવસ ને ના પડે ગામ. ગર્ભવાસમાં રાત દિવસ ની ખબર પડતી નથી, સહ્યું ન જાય એ સહ્યું ન જાય દુખ વિષમ, વિષમ દુઃખ છે. આપણે બધા એ દુઃખ ભોગવીને આવ્યા છીએ, હવે તો સાચા સંતને સમર્પિત થઈ એની આજ્ઞામાં રહી ઇન્દ્રિયો અંતકરણને મરડીને મહારાજની મૂર્તિમાં રાખી વિષયની પ્રીતિ તોડી ભગવાન પાસે પહોંચાય એવું કરો. કઠણ કષ્ટ ને કાયા કોમળ, એ જ કઠણ કષ્ટ ભયંકર કષ્ટ ને કાયા કોમળ, જુગ જે વળી રીતે છે એક એક યુગ જેવડી એક એક ફળ જાય, વિચાર તો કરો. તાહી તાહી ત્યાં કરે પોકાર, જીવ પોકાર કરે છે ભગવાન ને, હે ભગવાન હે દિન બંધુ સ્વામી કરજો મારી સાર, સ્વામી કરજો મારી સાર. આપણે બધાએ ત્યાં પોકાર કર્યો અને ભગવાનને ગર્ભવાસમાં આપણે શું કહીને આવ્યા છીએ સાંભળો. આ દુઃખ થી જો નિષ્કલાન સ્વામી ટકોર કરી વાયુ વાય જોપ મતી મતી આઈ રે. તારી આંખો નો ઉપયોગ તો જો, ક્યાં ઉપયોગ કર્યો? વાયુ વાય જો મતી મતી તારી એટલે ઘરમાં આવ્યા ભેગો, ઓલા ઘરમાંથી ઓલા ઘરમાં બધે જો જો કરે, બીજા વિચારમાં પડે કે શું જોયે. ત્યાં તો એ બોલ્યો, મારું માણસ ક્યાં? એનો બાપો કે તારે સામે ઘા કર્યો એને તમે વળાઈ મૂકી તરત. તારે આવડો શું કે ખબર છે? એ ગમે એ કર્યું એને, તમે તેડી આવો, તમે એને તેડી આવો પેલા કે. આવું બોલ્યો તો સંતોએ લખ્યું એમ બિચારાને મારે હા હેરાન કરે તો એ બિચારો વશ પડ્યો છે. ગર્ભવાસમાં કીધું તું એ ભૂલી ગયો અને હવે વાસના ને આ ધીન થયો છે. શ્વાસે શ્વાસ સંભાળું શામ ન્યા કહ્યું હતું કે શ્વાસો શ્વાસ તમને યાદ કરીશ. આજ બિચારો અહીંયા બેફામ વર્તન કરે છે. લ્યો એને મરવાની ખબર જ નથી રહી. આવું બેફન વર્તન. એક જણાનું ઘરનું મરી ગયું, પછી નદી ને કાંઠે જઈને બાળ્યું. તે રોજ ઓલ્યો ના રાખને ઢગલે જઈને પોક મૂકે રોજ. એ છોકરાનો બાપ સ્વામી આગળ આવીને કહે છે, સ્વામી કઠણાઈ થઈ કે મારા છોકરાની વહુ મરી ગઈ, બાળી દીધી, પણ છોકરો રોજ રાખને ઢગલે જઈને રોવે, આનું કરવું હું? સ્વામી કે એક કામ કરો, એ રાખનો ઢગલો ત્યાંથી ધૂળ બધી ખોદી નદી માં નાખી દો. પછી એમ કર્યું, પછી જાતો બેન થયો. અને એક ને ઉકલી ગયેલા તે હાડલો લઈને ગામ આખમ ફરે, જો આ પહેરતી હતી, ઈ આ પહેરતી હતી કે. આવું નવું છે ગો માટે ભજન કરે એનું નામ ડાયો છે. ચરણે શરણે તમારે હું આવું, નખ શિખ અંગ એમ વર્તામ, નખ શિખ અંગ તમારી આજ્ઞામાં વર્તાવીશ મહારાજ. ભગવાન કે તારો વિશ્વાસ નહીં ત્યારે આ બોલ્યો છે. કોલ બોલ કરું હું કરાર, બહુ નામી કાઢો મને બાર. કોઈ રજીસ્ટર મેજિસ્ટર જેને કહો એને બોલાવીને કેવો એટલાનો સ્ટેમ્પ નો કાગળ વાપરો તમને? 1000 રૂપિયાનો સ્ટેમ્પ નો કાગળ કો ન્યા સહી કરી દઉં પાખા પાયે, સાક્ષીઓ આપું કહો તો. ભગવાન કે સાક્ષી લાય. તું તો કેટલી વાર આવું બોલીને ફરી ગયો છો, ન્યા ગયા પછી આવું ફરી જ. અહીંયા ભીમમાં આવ્યો તારે તો ઘણું સારું સારું કે બોલ સાક્ષી. સૂર્યનારાયણ ને કહ્યું કે મારા સાક્ષી થાવ. સૂર્ય કે તારા સાક્ષી થવાય નહીં. વાયુદેવ ને કીધું કે મારા સાક્ષી, તો કે તારા ન થવાય, પછી તારા પાપ જોઈ જોઈને પેટ બાળવું છે ને મારે. અગ્નિદેવ ને કહ્યું કે મારા સાક્ષી, તો તારા થવાય જ નહીં. ભગવાન કે સાક્ષી લાય તો છૂટો કરી. મહારાજ મારો સાક્ષી કોઈ થતો નથી. ભગવાન કે તું છે ને ગાડાના પૈડા જેમ ફરી જાય એટલે તારો સાક્ષી કોણ થાય? હવે મારો સાક્ષી કોણ થાય? મહારાજ કે ગમે એને ગોતી લાય, પણ મને તો કોઈ જડતો નથી. મારા સાક્ષી થાય એવા કોક તમે બતાવો. ભગવાન કે એક છે, કોણ? યમરાજા થાય. યમરાજા તારા સાક્ષી થાય કોક. પછી યમરાજા ને બોલાવ્યા છે. યમરાજા આવ્યા, જીવે પ્રાર્થના કરી તમે મારા સાક્ષી થાવ. યમરાજા કે તારા સાક્ષી નો થવાય, તને મારી મારીને તો અમારા હાથ દુખે, તું ફરી જા તરત. બોલો કે નહીં ફરું, કૃપા કરો. ભગવાને કહ્યું ભાઈ થાવ ને કોક તો સાક્ષી થાવ. યમરાજા કે છે કે અમે હાજર જામીન થઈ, વધારે નહીં. આડો ઓળો ભાગી ગયો હોય તો ગમે ત્યાંથી પકડીને તમારે હાજર કરી લ્યો આવડો. આ એટલા તો એટલા થાવ થયા સાક્ષી, અને પછી આને જન્મ આપે. ખૂબ ઉદરમાં ભગવાનની પ્રાર્થના કરી. ઉદરમાં જ્ઞાન આપ્યું છે, તે જ્ઞાન પણ ભગવાને દીધું છે. ત્યારે જીવે પ્રાર્થના કરી પ્રભુ ગર્ભવાસ છોડાવો. અને મહારાજે પછી દયા કરી છે. દયા કરો ને દીન દયાળ બદ્રીપતિ તમારો બાળ, દયા કરો ને દીન દયાળ બદ્રીપતિ તમારો બાળ, એમ અરજ ઉદાર માં કરી. પ્રાર્થના કરી ભગવાને હુકમ કર્યો, હવે જીવ જન્મ લે છે.
અતિ દયાળો દિન પ્રતિપાલ,
ભગવાન બહુ દયાળુ છે, દિન ને પાલન કરનારા છે.
આરતવાન નિલિધિ સંભાળ,
શ્રવણ જેને દયાનો વાસ, શ્રવણ જેને દયાનો વાસ.
ભગવાને એને વચન ની અરજી સાંભળી લીધી છે, અમૃત ભરી દ્રષ્ટિ કરી, દોષ નથી જોયા, પ્રસૂતિના વાયુને પ્રેર્યો, ગર્ભવાસની પીડા આવે આ પ્રાણીને થઈ છે, કર્યો હુકમને ખોલ્યો દ્વારા, આપી આગન્યાવો ઘાડ્યો બાર, જન્મ સમય કરી હરી એ જકાના, સામું સુધું રાખ્યું એનું કામના, અતિ કષ્ટ માં કરી એની સાય, જે કષ્ટ મુખ થે કયો ન જા, મુખે ન કહેવાય આવા કષ્ટ માં મહારાજે આ જીવાત્મા ની સહાય કરી છે. જન્મ તણુ બરાબર ધ્યાન દો, હવે આટલી કથા જો સમજાઈ જાય ને બેડો પાર થઈ જાય. જન્મ તણુ છે દુખ વિકાટ, જોર કઠોર છે યોની સંકટ, કનક તણો જેમ તાણે તાર, સોની લોકો સોના નો તાર ખેંચે ત્યારે સોનાની જે પરિસ્થિતિ જન્મ લેનારની હોય, તેથી વસમો લેવો અવતાર, એથી પણ વસમો, જેમ પીલે ચીસુમાં શેરડી. એક દ્રષ્ટાંત થી સ્વામીને ઓછું લાગ્યું, સોનાનું દ્રષ્ટાંત દીધું કે સોનાને સોનાના તારને સામસામી પકડતી પકડાવીને બંને છેડે અને ખેંચેની તારને લાંબો કરે ત્યારે જે કષ્ટ સોનાને પડે એ કષ્ટ આ જીવને પડે છે. તો આ દ્રષ્ટાંત સ્વામીને બહુ ન લાગ્યું, ઓછું લાગ્યું. સ્વામી બીજું દ્રષ્ટાંત દીધું, ચીસુમાં એટલે શિશોડાની અંદર શેરડી પીલે જે પરિસ્થિતિ, પીલાતી હોય શેરડી એની એ જ પરિસ્થિતિ જન્મ લેનાર માણસની. હા, આવું લખ્યું છે ને, એ દ્રષ્ટાંત બરાબર ન લાગ્યું, એમ લાગ્યું હજી આ ઓછું કહેવાય છે, આના કરતાય વધારે દુઃખ થાય જન્મ લેનારને. ત્રીજો દાખલો દીધો છે, જેમ ભીડે ચંગ કસે કપાસ, જેમ સરખામાં કપાસ ને નાખે માલિકોરથી કપાસિયાને નોખા કરવા હારું, તેથી તજવો કઠણ ગર્ભવાસ. આવું લખ્યું, એના કરતા એ કઠણ છે ભાઈ. એ રૂ માંથી કપાસિયાને નોખા કરતા વખતે જે પરિસ્થિતિ થાય રૂની, તે પરિસ્થિતિ જન્મ દેનારની હોય છે, ને જે પરિસ્થિતિ થાય એ કપાસ માંથી બહાર નીકળનાર કપાસિયાની, એ પરિસ્થિતિ હોય જન્મ લેનારની. આવું ભયંકર દુઃખ પડે. અને એમ લખ્યું, એક ગ્રંથમાં તો એવું લખ્યું છે કે લાલ લાલ કોશ કરી, કોશને લોખંડની કોશને લાલ ચોળ તપાવી અને છાતી સોંસરી કાઢવામાં આવે, એની જે પીડા થાય ને એથી આઠ ગણી પીડા વધારે જીવને જન્મ લેતી વખતે થાય, જન્મ લેતી વખતે આ પીડા થાય. બધું સારું પણ ફરી વાર જન્મ આવે એ સારું નથી. છેલ્લો ફેરો કરે ડાયો માણસ, છેલ્લો ફેરો કરે, ગમે તે કરવું પડે તો કુરબાન, માથું આપવું પડે તો મંજૂર, પણ પરિવાર ગર્ભમાં આવવું પડે એ મંજૂર નથી. એક કથા કહું, જૂના જમાનાની એક વાત છે. એક શ્રીમંત સુખી કુટુંબ બદ્રીનારાયણની યાત્રાએ ગયેલું. યાત્રાએ જઈને એ કુટુંબ પાછું મળ્યું, હરદ્વારથી ઋષિકેશ ગયું. એ વખતે લક્ષ્મણ ઝૂલા વગેરે ફૂલોની વ્યવસ્થા નહીં, એ ગંગાને વાહણમાં બેસીને સામે કાંઠે જવાય, પાછું વાહણમાં બેસીને પાછું આ કાંઠે અવાય, એ વખતની આ ઘટના ઘટી ગયેલી. એક શ્રીમંત શેઠ પોતાની પત્ની, સ્વરૂપવાન યૌવાનવાન પત્ની, નાના નાના બે ચાર બાળકો સાથે લઈ એ ઋષિકેશ નહીં એ ડુંગરાળ ધરતીના હરિયાળા પ્રદેશમાં ફરે છે. હવે એ ધરતી એટલે ઋષિ મુનિઓની તપશ્ચરણની ભૂમિ છે. સંધ્યાટાણું થયું, એ વાહણમાં બેસીને એ હિમાલયની તળેટીનું એ સુંદર મજાનું વાતાવરણ માણવા હારું ગંગાને આ કિનારે આવ્યા છે, પર્વતના તળમાં. ત્યાં બધા લોકો યાત્રાઓ ફરવા જાય, ત્યાં એ લોકો ફરે છે, એ પહાડ જોવે, એ ઝાડ જોવે, એ ભારતની સંસ્કૃતિ જોવે છે, એ પાવન ધરતીમાં પગલા પડતા પૂર્વના ભાગ્યોદય થયા, પૂર્વના જન્મના સંસ્કાર એને સ્ફુરી આવ્યા છે. મનમાં એમ થઈ ગયું છે, અહો ઈશ્વર ભજાનો કેવો આનંદ છે. સંસારનો સુખ તો પરમાત્માના ભજનના સુખની આગળ તુચ્છ છે, નરક જેવું છે. મહારાજનો આનંદ જબરો છે. આમથી આમ એ આટા મારે, આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ રખડે. મનમાં વિચાર થાય છે બધું છોડીને વયો જાવા પર્વતમાં, બેસી જાવ કોઈ ઝાડ નીચે તો ભગવાન મળી જાય. જન્મો જન્મથી ભવાટવીમાં ફટકું છું તે ફટકણ ટળી જાય, દુઃખ ટળી જાય, સુખ થઈ જાય. પણ સ્ત્રી છોકરા પાછા દેખાય છે, વિચાર પાછો થોડો રૂંધાય છે. એકલો એકલો વિચારે છે કે ભાગી જાઉં, પણ એને ઉપદેશ દેનાર કોઈ સંત નથી, મંત્ર આપનાર કોઈ ગુરુ નથી. પણ એ ધરતીના પ્રાબલ્યને કારણે મનમાં એમ તો થાય છે કે બધું મેલીને યોજા. એ વખતે સંધ્યા થઈ, સૂર્યનારાયણ આથમી ગયા, ધીમું ધીમું અંધારું પથરાણું, સર્વે પશુ પંખીઓ પોતપોતાના માળામાં વિરામ કરે છે, બીજા બધા તીર્થયાત્રાળુઓ એક પછી એક વાણમાં બેસી બેસીને જવા માંડ્યા શહેરમાં. આ તો હજી હિમાલયની તળેટીમાં રખડે છે. બૈરા છોકરા કહે છે, ચાલો ને હવે આપણે ન જાઉં, અંધારું થઈ ગયું, પછી વાણ નહીં મળે. આ કે જવાય છે, થોડી વાર રહો, અહીં મને બહુ આનંદ આવે છે. અને એમ કહેવાય છે, હોડી વાળો આવ્યો, એ હોડી વાળો કહે છે, ચાલો ભાઈ, ચાલો ભાઈ. ત્યારે શેઠ એમ કહે છે કે તમે છે ને તમે જાઓ. એને પત્નીને છોકરાને કહે છે, હું આ ફેરના ફેરામાં આવું છું, તમને મૂકીને વાણ પાછું આવે એટલે હું એમાં આવું છું. બૈરા છોકરા વાણમાં બેઠા, સામે કિનારે તો જતા રહ્યા, બધી હોડીઓ જતી રહી, એક હોડી છેલ્લે પાછી આવી છે કિનારે. આવડો આ ત્યાં આટા મારે છે, મનમાં વિચાર કરે છે જાઉં કે ન જાઉં જંગલમાં. ત્યાં તો પેલા હોડીવાળાએ અવાજ કર્યો છે, હોડીવાળો બોલ્યો, અબ હે કોઈ આને વાલા, અબ યે મેરા છેલ્લા ફેરા હૈ. હવે આ શબ્દે તો આ પૃથ્વી ઉપર આટા મારનાર એ સીમંતના દીકરાને જણજણાટી બોલાવી છે. એના હૃદયમાં એમ થઈ ગયું કે તારે જો છેલ્લો ફેરો છે તો હું શું કામ હવે બીજો ફેરો કરું, અબ મેરા ભી છેલ્લા ફેરા. ગુરુ મંત્ર બની ગયો એ શબ્દ. એને વડીવાળાને કહી દીધું, પાછો જા, તારે છેલ્લો ફેરો તો હવે મારો છેલ્લો ફેરો, પરિવાર ગર્ભમાં આવે બીજા, એમ કહીને એ ગહેરી વનરાઈની જાડીના એ વનમાં એ શ્રીમંત ચાલી નીકળ્યો છે. ઘોર જંગલમાં જઈ તપ કરી પ્રભુને પામ્યો, અબ એ મેરા છેલ્લા ફેરા. એમ આપણને જયારે એમ થઈ જાય કે હવે છેલ્લો ફેરો કરવો છે, ગર્ભવાસમાં નથી જાવું, ત્યારે ભજન કરવાનો રંગ જામે ભાઈ. નહીતર ગર્ભવાસમાં કહ્યું એવું દુઃખ થશે. સ્વામી લખે છે, અંગ ભીષાણું ચંપાણું ભારે, જ્યારે કાઢો ઉદારથી બારે, તાણી પરાણે કાઢ્યો બાર્ય, એવે દુખે થયો અવતાર. શ્વાસ ઉશ્વાસે ભરાણી છાતી, પાયમો પીડા કહી નથી જાતી. એટલી બધી પીડા પાયમો કહેવાય એવું નથી. પતિ અસોયો થયો અચેત, આવ્યો વીચો મળમૂત્રે સમેત, ખરીડ્યો નરકે સર્વે ખાટલો, એમાં નાખ્યો જરાક જેટલો. હવે સ્વામી લખે છે, પામ્યો શાંતિ ને, હવે સુખ થયું એને, ગઈ ભગવાનની વાત એના મગજમાંથી. હવે પામ્યો શાંતિ ને, થયો છે સોખા, વિસારે ગાયો ચાર ભાનો દોખા. પામ્યો શાંતિ ને, થયો છે સોખા, વિસારે ગાયો ચાર ભાનો દોખા.
બોલી ગયો, બહારે આવ્યો એટલે એના હૃદયમાં અજ્ઞાન વાપ્યું છે. ઉદરમાંથી એક જ્ઞાન હતું એ બધું ગયું, અને અસાધ્ય રોગ લાગુ પડ્યો. હવે અતિશય પોતે આ લોકના રંગે રંગાણો છે. અને સ્વામી કહે છે, વિચારો, જેમ ભૂલ્યો ગોવિંદ ના ગુણ, જેમ એ ગોવિંદ ના ગુણ ભૂલ્યો તેમ સારી શીખ આપે કોણ? એને કોણ સારી શિખામણ આપે છે? એને જે અવતાર લીધો છે ત્યાં તો બધા સગા વાલા સ્વાર્થી છે, આ સંસાર સ્વાર્થી છે. જ્યાં લીધો એને અવતાર તે તો સ્વાર્થી સહુ નર નાર.
શબ્દ વિચારો, આ દુનિયામાં હર કોઈ સ્વાર્થી છે, હવ પોતાનું કરે, કોણ કોનું કરે?
આપણને કદાચ મનાતું હોય કે આપણે લઈને આમ કરે છે, ના ના,
ખોટી વાત છે, ખોટી વાત છે, આપણી ભૂલ થાય છે. તુલસીદાસે કહ્યું,
સુર મુનિ નારા સહુ નિયરી સ્વાર્થ લાગી કરહા સબ પ્રીતિ, સબકે હરિ સ્વાર્થ લાગી કરહા સબ પ્રીતિ, સ્વાર્થ લાગી કરહા સબ પ્રીતિ, સ્વાર્થ લાગી કરહા સબ પ્રીતિ. સ્વાર્થ હોય ને ત્યાં સુધી જ બધા પ્રીતિ કરે છે. સુર નર મુનિ સબકી હરિતિ બધાય નહીં,
સંસાર સ્વાર્થી છે. આમાં તો ભજન કરે, જીવનો ઉદ્ધાર કરે એ જ ખરેખર ડાયો માણસ છે. આ દુનિયામાં પહેલા હવ પોતાનું કરે છે, પછી કોખનું કરવા જાય, આવો આ સંસાર છે. આમાં તો ડાયો માણસ ભજન કરી લે, હા એને ડાયો કહેવાય. અરે એક ગોરદાદા ઘરમાં ગાય હશે જરાક વહમી, એમના ઘરના ને ગાય દોવરાવતા હતા. તે ગાયને દોતી વખતે કાન પકડીને એક જણાને ઊભું રહેવું પડે, એટલે ગોર બાબા બે કાન ગાયની આંખ આડા રાખી અને એના ઘરના ને ગાય દોડાવે. ઘરનું માણસ ગાય દોવે. હવે એ વખતે બરોબર ગામમાં કઈ હળી ગયું એટલે બૂમા બૂમ થઈ, લોકો માંડ્યા બૂમો પાડવા. હવે એ બૂમા બૂમો ને સાંભળીને ગોર ને હુરાતન ચડી ગયું, કે હવ બૂમો પાડે તો ભાઈડો બૂમો પાડ્યા વગેરે કેમ રે? કે એને ઓલી ગાયના કાન પકડ્યા થી મેગી દીધા અને પોતાના બે કાનમાં બે હાથની આંગળી નાખીને જોરથી બૂમ પાડ્યો. હવે બૂમ પાડીને ગાય મૂકી દીધી એટલે ગાય ભડકી, એટલે ગાય ઓલી બાઈ દોતી હતી ને એને ઉપાડીને પાટું માર્યું. હવે પાટું બરોબર હાથ ઉપર વાગ્યું એટલે જે બંગડી ને પાટલા ને આ બધું પહેર્યું હતું ત્યાં પાટું વાગ્યું એટલે પાટલા ને બંગડી ભાંગી ગયા. અને બાઈ ને એવી રીહ ચડી ને તે બાઈ કે મારા પિત્યા હું રંડાણી કે રંડાણી, કે પાટલા ભાંગી ગયા ને એટલે રીહ માં આવું કીધું કે હું રંડાણી. તારા ગોર દાદા હું કે ખબર છે, તું ભલે રંડાણી પણ મારી બૂમે બૂમ તો અંધાણી કે છે. મારું તો કામ થઈ ગયું. કહેવાનો આશય, આ દુનિયામાં બધા બૂમે બૂમ હાંધે એવા છે, બાકી કોણ કોને માટે જીવે છે? વિચાર તો કરો, વિચાર તો કરો. ભોજો ભગત કહે કંઠ વળાવી તરત બીજાને ગઈ, સમજાય છે? કોણ કોને માટે જીવે? ભજન કરી લે ડાયો માણસ. કોઈ મરે ત્યારે વધારે એની પાછળ કઈ કરવામાં આવતું નથી, કોઈની પાછળ કોઈ જાતું નથી. હા આવ્યા ત્યારે એકલા ને જવાનું તે દિવસે, પણ એકલા માટે ગર્ભવાસમાં ન અવાય એવું કામ કરી લેવું, એનું નામ ડાયો. આ જીવે અવતાર લીધો છે, હવે આની જ કથા આવશે યમદંડમાં ઠેઠ સુધી. આ હવે મોટો થશે, પછી જુવાન થશે, પછી પણ છે, હા પછી એના છોકરા થશે, પછી એના છોકરાની લીલા આવશે. પેલા આની લીલા આવશે બધી, પછી એના છોકરાની. આ એક જીવને ઉદ્દેશીને સારો યમદંડ લખાણો છે. દિન દિન પ્રતિ દિન આ કથા જામતી જાય. હવે આની બધી જે વાતો આવશે ને એ જોજો, તમને એમ લાગશે અમારી જ છે. હું ઘણી ઘણી વાતો તો એવી સીમે સીમ આવશે. અને નિષ્કળાનંદ સ્વામી બે છોકરાના બાપ, તમારા માઇલો ફૂટ્યો એટલે એ હું અધૂરું રાખે કહો જોઈ, જાણી જોઈને આવેલા બધું ત્યાં અનુભવીને અને પછી આવીને જેમ હતું એમ લખી નાખ્યું. એને લીધો જ્યાં અવતાર તે તો સ્વાર્થી સહુનાર, બધા સ્વાર્થી છે. પુત્ર આવ્યો જાણી પામ્યા આનંદ, બધાય આનંદ પામ્યા છે. હર્ષ વધાય કરે કુળવંદ, વાજે વધાય આનંદે ભરી મોટી મેર કુળદેવે કરી. કે છે કે કુળદેવ બહુ રાજી થયા આપણા ઉપર મેર કરી. પહેલી જ વાત લખી માતાની, માતા કહે મને પાળશે, પિતા કહે ચિંતા ટાળશે. પહેલી જ એની માએ આશા બાંધી છોકરાને જોઈને છોકરો મોટો થશે એટલે ખૂબ અમને પાળશે. માણસમાં આ દેખાય છે, પશુ પંખીઓમાં નથી. વિચાર કરો, કોઈ પશુ પંખીઓ એવી આશા નથી રાખતા કે અમારા છોકરા મોટા થાય એટલે અમારો પગ દાબે, માથું દાબે, અમારા માટે રળીને લાવે. એમ પક્ષી મોટું થાય એટલે ઉડી જાય, અને પશુમાં પણ એમ જ છે. પણ એક માનવમાં એવું છે કે છોકરા પ્રત્યે લાખ લાખ આશાઓ મા બાપ રાખીને બેઠા હોય છે. માતા કહે છે મોટો થશે એટલે પાળશે, પાળશે તાળશે એ તો ઈશ્વર જાણે, પણ આમાં એવું કહે છે પાળશે. પિતા કહે ચિંતા ટાળશે. હા, ચિંતા ટાળશે, રડેલું બાપનું ટાળશે તો આગળ ખબર પડે. ભાઈ કહે થઈ બીજી બાઈ, ભાઈ કે બીજી બાઈ થઈ, કો આંકનારો હતો ને પાણી વાળનારો જન્મો, ખ્યાલ આવે? હા, બે ચાર છોકરા હોય તો એક ઘંટીનો સ્ટાફ તો થઈ ગયો, લેટિયો ઘટતો એટલે થઈ ગયો એ. પછી હજી એક થાય તો ટેબલે બેહનારો થઈ જાય. આમ બોલું કહે કુટુંબી કરશે સહાય, કુટુંબી કહે છે સહાય કરશે. ક્યારેક ઝઘડો બગડો છી ગયો હોય તો કાયમ લાગે, એકાદો પાવડો એને પકડાવી ને હળુ કરતા ઉપડીએ તો ઓલ્યાને પાછા ઘરમાં ન ગાલી દઈએ. હોય જાજા તો સારું ને, એટલે હા નિર્ણય કર્યો આ લોકો. બેન કહે કરશે કંચવો, બેન કે હર સરસ મજાની ભાઈ હાડી લઈ દે. અને ફૂઈ કરે મનોરથ નીચ નવો, ફઈની તો વાત જ જવા જોઈએ તો ફૂલાય જ બહુ, મને ફઈ કે છે એને એ હોંશ છે. માણસને હોંશ નો પાર નહીં, અમુક અમુક સંસારી લોકોની હોંશ જોઈએ ને તો એટલા બધા આમ દાંત આવે, આપણને હસવું આવે. એને હોંશ હોય આ સંસારમાં નવા નવા પરણેલા હોય ને તો એ બે માણા ખેતર જતા હોય ને તાવડો મોર મોર કાંટા કાકરા આઘા કરતો જાય, નહીં વાગી જાય તો એની એવી હોંશ. ઠીક છે, એની હોંશ એને મુબારક, પણ આપણને હસવું આવે. બીજું તો હું કરતા છે, આ તો ખેતર ની વાત કર. આપ સ્વાર્થે બાંધી એમ આશ, આપ સ્વાર્થે હવે આના ફરતે વીટાઈ વળ્યા ભાઈ. જેમ રચો પારાધીએ પાશ, પારાધીએ જેમ પાશ નાખ્યો હોય ને, પારાધીએ પાશ, અહો કેટલો જબરજસ્ત શબ્દ નાખ્યો અહીંયા. સગા સંબંધીઓને પારધી કીધા. આ જન્મ લેનાર જાણે સસલું કે હરણિયું હોય, અને ઓલ્યા મા બાપ ને સ્ત્રી છોકરા એને મારનારા પારધી. નિષ્ફળાન સ્વામી લખે છે માફ કરજો, અરજી કરવી હોય તો એને ડાયરેક્ટ કરજો કે પારધી કેમ કયા, કોણ જાણે કેમ કયા, કયા ખરા. અને દેવાનંદ સ્વામી એ માયાની જાળ કીધી, લખ્યું સંસ્કારે સંબંધી સર્વે મળારે, સંસ્કારે છે જૂઠી માયા કરી જાળ. કોણ? સંસ્કારે સંબંધી જે કોઈ મળ્યા, માં બાપ સ્ત્રી છોકરા કુટુંબ પરિવાર, જૂઠી માયાની જાળ. આવું ગયું. એક પ્રશ્ન પૂછી લઉં વેળા વેળું, ઘરનું માણા પડખે આવે તો કોઈ એમ કે આવી માયાની જાળ, બોલે કોઈ? ને જો કે માયાની જાળ તો દે ગાય તરત, એમાં વાર નહીં. શેને માયાની જાળ? તો હું કામ મોટે ઉપાડે આવ્યા હતા દોઢ હો માણા લઈને. એક વાર હું નરસંડામાં ભણતો હતો, મેં વાહે ઘણી ધણિયાળી ને ઝઘડો થઈ ગયો. હવે એવો ઝઘડો થયો, એમાં ઓલી બાઈ એવી બોલી, ત્યાં ન્યા હુકમ થોડ્યો આવ્યો હતો. મેં કીધું આ અંતો જઈને આને લાવ્યો, જો હવે સાંભળવું પડે બધું. એવો ઠપકો દીધો. આમ તો તમને અનુભવ તો હોય જ. આવું છે જેમ રચો પારાધીએ પાસ, સહુ સહુ ને આશા જુજવી, તન જતન કરે નિત નવી, આને સમજાવે મોટો કરે ખવડાવે પીડાવે છે. ખાન પાને કરી પોષે દેહ, થાય મોટો આપે સુખ, એ આશા છે. મોટો થાય ને અમને સુખ દે, બસ મા બાપ ને આ જ આશા છે. એમાં મોટો થઈને જો સાધુ નો સમાગમ થઈ ગયો હોય ને સાધુ થવા જાય તો ડોહો પરોણો લે, ઓટો લઈને આવે મારે. ક્યાં ગયો ઘરે ભેગો થાકે આપણને હસવું આવે. આપણે પૂછીએ કેટલા છોકરા તમારે, તો કે 5. તો એક ભગવાન ભજે, તો ભજે શેનો? હાલ્યામ અમારામાં એક જણો લેટમાં બેનારો આવેલો, સમજે, એનો ડોહો લાકડી લઈને આવ્યો, ખબર નથી ઘાટ ની તાણી છે, બેતો થા કે. હવે એને હું કેવું કહો? એ કીધું લઈ જાઓ બીજું હું આને અહીંથી. એમ કરતા થયા વર્ષ 5 વર્ષ નો થયો આ લાલો. રમવા કારણ આપ્યો સંત, રમકડા લઈ આલ્યા, હા ભમરડો ચકલી, પછી ઘોડું એક લઈ આલ્યું, એક ઊંટિયું, પછી એક હાથી, આવું બધું લાવી આલ્યું ને એક નાની એવી ઢીંગલી લઈ આલ્યા. નાનપણથી એમાં મન વૃત્તિ રે એટલે આગળ જતા સાધુ બાધુ ન થાય, આવું બધું લાવી આવ્યું અને આ માંડ્યો રમવા. આને બધા એ શીખવાડ્યું જુદું જુદું, પણ ભગવાન નું ભજન ન શીખવાડ્યું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, અનેક વિધિ શીખવી અન્ય ન શીખવ્યો હરિ નો ભજન, અનેક વિધિ શીખવી અન્ય ન શીખવ્યો હરિ નો ભજન, ન શીખવ્યો હરિ નો ભજન, શું શીખીવો જેને કરે ભૂલે ભગવાન, જેને કરે ભૂલે ભગવાન, એવું સમજાયું સર્વે જ્ઞાન, એવું સમજાયું સર્વે જ્ઞાન, કુડક પાતને ગણી ખાજો, કુડક પાતને ગણી ખાજો, તેની કહી સમજાવી વાતો, એ છલ છે તારદ ગાદયાહીણ, એમાં કર્યો પૂરો પરવીણ, ભગવાન નું ભજન ન શીખવાડ્યું, બીજું બધું શીખવાડ્યું, ભાત ભાતનું શીખવાડે જાવડા. સંસારી એટલા બધા ઘેલા થઈ જાય, નાનો છોકરો હોય ને એ રમતું રમતું એનો બાપ બેઠો હોય ને ઓશરીમાં ખળિયામ, ત્યાં જાય ને તો એવડો હાથમાં હાઠીકું આપીને શું કે ખબર, જા તારી બાર રોટલા કરે છે ને એને જઈને મારે, ખબર નઈ એને એવો આનંદ. એટલે ઓલો છોકરો નાનો એવું હાઠીકું લઈને ન્યા આવે, ઓલી ડોસી રોટલા કરતી હોય એને પોલા મારે, એને થોડી હાઠીકું નાનું પડે એટલે હાઠીકું લઈ લે ને હાથમાં વેણું આપે, જા તારા બાપાને મારી એક, એટલે ઓલું વેણું લઈને બહાર આવે, આવીને બાપાને મારે. હવાને ખબર છે આજથી આ ધંધો શીખવાડીએ છીએ, અત્યારે તો વેણે ને હાઠી કે બહુ વાંધો નહીં આવે, પણ મોટો થાય ને તારે ગાડાનું આડું લેહે ને, કારણ કે નાનેથી શીખ્યો છે મારવાનું, તો એમાં મર્યાદા ક્યાં રહી, શીખવાડ્યું જેવું. એટલે ભજન શીખવાડે નહીં છોકરાને, હા બીજું ત્રીજું શીખવાડે, ખબર નહીં જૂના જમાનાની ડોશીઓ એવું શીખવાડતી રાધે 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 શેરાપુરી ખાજે એવું, હવે તો હું શીખવાડે છે અમને તો ખબર ન હોય. અને નાનપણથી વિષયની જ વાતો કરે, નાનપણથી પરણાવવાની જ વાત શીખવાડે. તું મોટો થા ને એટલે સરસ મજાની તારે હાર વહુ લાવવાની, જેમ કે આ જ કથા. હવે આને શું બીજું સમજાય કહો? અને નિશાળ માં પેલા તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ, આવા બધા ભગવાનના કીર્તનો કાવ્યો ભણવામાં આવતા, અને હવે ભણવામાં આવે છે ને કેવું ખબર છે, કાલોડે કોતરી ને આવ્યા ગલોડિયા, ચાર કાળા ને ચાર ધોળા જીરે, આજની વાત વિષયમય છે. કાં તો એ કવિતા આવતી, સાયકલ મારી સરર જાય, ટીન ટીન ટોકરી બજાવતી જાય, ડોશમાં ડોશમાં આઘા ખસો ને લથડી જાઓ. એટલે અત્યારથી મોટો થા તાર મારુતિ હાઈક તાર કોક ને ફટકારીશ, તો ડોહી ને પતાવી તો દઈશ, નહીં રવા દે. ડોશમાં ડોશમાં આઘા ખો, આ સંસ્કાર અપાય છે. કાં તો કે છે પેલી આવે છે ને કવિતા, કે મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રૂપાળી છે, એટલે દહીં ખાય દૂધ ખાય ઘી તો છટપટ ચાંપી જાય. આવું નવું ભણાવવામાં આવે. હવે તમે કહો આ છોકરા ભણીને હું સારા સંસ્કાર વાળા થાય? કહો બિલાડાની કથા ને કુચરેની કથા આવી બધી કથા શીખવાડે, કઈક સારી પ્રાર્થના સ્તુતિ ભજન કીર્તન શીખવાડાય તો સારું છે. સૌ ખાનપાને કરીને આને મોટો કરે છે, દિવસ પછી દિવસો જાય છે, બધી વાતમાં ડાયો કર્યો, પણ ભગવાન ભજે એવી કોઈ પણ વાત એને ન કહેવામાં આવી. હા, એને એ ન શીખવાડ્યું તું ભજન કરે એમ. અરે એક બાપ બહુ સારો હરિભગત કહેવાય છે કચ્છનો, એનો છોકરો સાધુ થઈ જાય એમ હતો. એટલે બીજા બધાને શું કે તમે એમ નરસિંહને પિક્ચર જોવા લઈ જાયજો, કે તમે તાર હું પૈસા બધાને આપી દઉં છું. નરસિંહ કહેતા નહીં, નરસિંહ પિક્ચર જોવા તમારે લઈ જવાનું. એટલે ઓલા બધા આવે, હાલે નરસિંહ પિક્ચર જોવા, એમ કરી નરસિંહ પિક્ચર જોવા લઈ જાય. કારણ શું? કે નગર નરસિંહ સાધુ થઈ જાય તો એ પિક્ચર જોડાવી જોડાવીને પણ આવ્યો. બોલો, આવું છે? છોકરાને શીખવાડ્યું કે પેચ પાખંડ પર ધન લેવું, લઈ લેવું, પેચ કરવા, પાખંડ કરવા, પારીકું ધન લેવું, અને મંદિરનું મળે જીકી લેવું, તમને વાંધો નહીં, ખપશે. છોકરાને શીખવાડે અનેક રીતે શીખવું એવું, ચોરી હિંસા કરવી હંમેશ, આપ્યો સૌએ એવો ઉપદેશ. આવો ઉપદેશ આપ્યો બધાએ, ચોરી કરજે તમે તારે, હિંસા કરજે, વાંધો નહીં. એકવાર એક ગામના છોકરા એના બાપાને કહે છે કે બાપા અમારે શામળાજીની જાત્રાએ જવું. છોકરાને ડોહો હૂતો હૂતો કે જાઓ ને ભાઈ, કોણ ના કે? તો કે આતા આતા ભાતો કરી આલો ભાતો. ત્યારે ડોહો હૂતો હૂતો મોઢું બગાડીને કે આ હા હા, અત્યારના છોકરા બહુ મોળા પાક્યા, બહુ મોળા પાક્યા. અમે તો અમારી જુવાનીમાં કેટલી વાર શામળાજીની યાત્રાએ ગયેલા, કોઈ દી ભાતો લઈને ગયા નથી. ત્યાં ડોહા ડોહી હૂતા હોય, ઓછી કે ઠેલી મૂકીને એમાંથી હળુક દીને ખેહીને ખાઈ લઈ, કે એ આપણો ભાતો ભા. અત્યારના છોકરા બહુ મોળા પાક્યા. લે એનું ભાતું ચોરીને ખાઈ લેવી કે છે ભાતું છે નું? આવા હિંમત બાદ છોકરાને શીખવાડે ચોરી કરવાનું. બોલો, કોઈ છોકરો આવીને કે પિતાજી મારે પેન લેવાની છે, એટલે બાપો હું કે હું ભણ્યો તાર કોઈ દી ઈંડી પેન પેન ચેકણીયું લબ્બર કંપાસ નોટ કોઈ દી લીધું નહીં, કોકનું લઈને જ ભણ્યો, તને હું લાવી દઉં. એ તો જીકી લેવાનું, કોઈ બાથરૂમ ગયો હોય આગો પાછો ગયો હોય લઈ લેવાનું. ચોરી કરવાનું શીખવાડે છે નાનપણથી, પાપ કરવાનું શીખવાડે છે, કોઈ દી ના કહેતા નથી. આ ન કરાય તારે એમ, ગમે એવી ચોરી કરી હોય તો એ છોકરાને વઢે નહીં, કેવું પડે ને? માણસ વિચાર કરે, પોતાના છોકરાને સારી શિખામણ દે, નહીંતર પોતાને પસ્તાવવું પડશે. મેં અમુક અમુક મા બાપ એવા પણ જોયા છે કે એના છોકરા શું કરે છે, કયા ધોરણમાં ભણે છે, એને ખબર ન હોય. બોલો, એ તો કેવળ રળવામાં જ ચોટલી સુધી ડૂબી ગયા હોય, રળવામાં જ. ત્યાંથી કેટલા પૈસા આજ હાન થાય તા લાવવા, આજ ધમાલમાં. પછી છોકરા કઈ લાઈને જાય છે, કે હું ભણ્યા છે, કે ક્યાં બેહે છે, ક્યાં રખડે છે, કાંઈ ખબર નહીં. એ ગરીબ વખત મંદિરે દર્શન આવ્યા એટલે મને પગે લાગે એટલે બેઠા. મેં પૂછ્યું, કેમ છો? તો મજામાં છી. કેટલા છોકરા? તો ત્રણ. મેં કીધું તમારા ત્રણ છોકરા? હા, મંદિરે આવે છે ને? હા આવે છે ને. આ જો ઓલો પગે લાગે એટલે અહીંયા બે. મેં કીધું આ તમારો દીકરો? તો અમારો દીકરો. કેટલામી ભણે? તો કે એ તો મને કઈ ખબર. એટલે કેટલામાં આવ્યો? બોલો કે પાંચમી માં આવ્યો. અને મને બહુ હસવું આવ્યું, એના છોકરો કેટલામી ભણે છે એને ખબર નહીં. બોલો, તું કે કેટલી માં આવ્યો? એટલે કે પાંચમી માં આવ્યો. હવે વિચાર તો કરો, હવે આમ નામ હું કામ? પછી હું તો એમ કહું છું કે એટલી બધી નવરાઈ ને તેવડી ન હોય તો નહીં માનવું જોઈએ. કેમ તમે હસ્યા? સમજી તો ગયા. ભાગવતજીમાં લખ્યું છે કે જેને પોતાની સ્ત્રીનું કલ્યાણ કરવાની શક્તિ ન હોય અને મહેરબાની કરીને પણવું નહીં. હા, પણવું એક મોટો ભાર છે, વજન છે. એન્જિન રહેવું હું કામ ડબ્બાવા એ લગાડો? તાણવાનો વ્યથ ન હોય, એન્જિન રહેવું.
અને જેને પોતાના પુત્રના કલ્યાણ કરવાની તેવડી ન હોય એને મહેરબાની કરીને પુત્ર ઉત્પન્ન ન કરવા, આવું લખ્યું ભાગવતમાં. અને એમ પણ લખ્યું છે કે જેને શિષ્યનું કલ્યાણ કરવાની શક્તિ ન હોય એને શિષ્ય ન કરવા, એને ગુરુ થવું જ નહીં, અરે ઓલ્યાને બાપ થવું નહીં, અને ઓલ્યાને પતિ થવું નહીં. પતિ થનારની ઉપાધિ છે, બાપ થનાર નહીં અને ગુરુ થનાર નહીં, જવાબદારી માથે આવે છે. એમ નામ રહો ને કોણ કહે છે માથે લઈને ફરવાનું. માટે છોકરાનું ધ્યાન સંસારી અવશ્ય રાખવું જોઈએ. છોકરા છે પોતાના, એટલે ક્યાં જાય છે, કોની સંગાથે ફરે છે, ક્યાં બેસે છે, બધું ધ્યાન રાખવું જોઈએ. એ ગરીભગતે મને વાત કરેલી, મને કે સ્વામી આપણા એ ગરીભગત સારા એક શહેરમાં રહેતા હતા, એની છોકરીઓ બધી સ્કૂલમાં ભણે, હવે એ બહુ પૈસા વાળાની છોકરીઓને બિસ્ટોલ પીવાની ટેવ પડી ગઈ. આ જગતમાં એવો નિયમ છે, બહુ પૈસા વાળાના બૈરા બિસ્ટોલ પીવે અને બહુ ગરીબ માણસ હોય એના બૈરા બિસ્ટોલ પીવે, બીડીઓ પીવે. અથવા આવો રિવાજ છે, મધ્યમ વર્ગની કોઈ સ્ત્રીઓ બીડીઓ કે બિસ્ટોલ વગેરે પીતી નથી, રાજાની રાણીઓ એ બિસ્ટોલ પીવે. અને બહુ ગરીબ આ રસ્તો વાળતા હોય એ બધા બૈરા બીડીઓ પીતા હોય છે, તમે તો દેખ્યું હશે કઈ કઈ. એમાં આ છોકરીઓને બિસ્ટોલ પીવાની ટેવ પડી ગઈ. હવે એનો બાપ હરિભગત પૂજા કરે, ભગવાનને મંદિરે જાય, ખરેખરો ચુસ્ત હરિભગત, પણ એને કઈ ખબર નહીં કે આ હું ધંધા કરે છે, અને એની છોકરીઓ સાની માની બીડીઓ પીવે. મને એક હરિભગતે વાત કરેલી. અને એક વાર બન્યું એવું કે એને છોકરીને જે વાંચવાનો રૂમ હતો એ રૂમમાં એના બાપાને કઈક અચાનક કામ આવ્યું એટલે ઓટોમેટિક બારણું ખોલ્યું, તો છોકરી ખુરશી ઉપર બેઠી બેઠી બીડી પીવે બિસ્ટોલ, હાથમાં બીડી ધુમાડા કાઢે, અને એનો બાપો સીધો જ ભાળી ગયો. હવે સીધો ભાળી ગયો, બીડી નાખી દેવી જોઈએ ભાળી જાય ત્યારે, પણ ઘટના એવી ઘટી, ઓલી છોકરીએ એના બાપાને એમ કહ્યું, આઈએ પિતાજી થેન્ક યુ, એકદમ આપ ભી લગાવો. ને એનો બાપો બાણું બેન કરીને હેઠે જતો રહ્યો. એને વાત ઓલે હરિભગત ને કરી, મારી છોડીએ મને આવું કીધું, એક શટ તમે મારો કે આવો પિતાજી, વિચારો તો કરો, તારું પહેલેથી ધ્યાન રાખ્યું હોય તો. એક હરિભગત મારી આગળ આવ્યો, મને કે સ્વામી 20,000 ના ખાડા ઉતરી ગયો, મેં છાતી તો કે મારી છોકરીને વાણંદ નો છોકરો લઈને વ્યોઈ ગયો તો, 2 મહિના ગોતી કઠણાઈ બેહી ગઈ, અને બીજે પરણાવી તે હારે જઈને બીજે દિબળી મરી સંડાસમાં જઈને કઠણાઈ બેહી ગઈ, હવે મારે શું કરવું. મેં કીધું તાર પહેલેથી જરાક ધ્યાન રાખીને બાપા શું કરવું, તે નહી તાર અમારી જેમ થઈ ગયો હોત તો કઈ ઉપાધિ જ નહીં. ભજન ન શીખવાડે, સત્સંગ ન શીખવાડે, મંદિર જવાનું ન શીખવાડે, બીજું બધું શીખવાડી શીખવાડી કરે. અરે એક ગામમાં એક હરિભગત બહુ સારા પટેલ, ગામને મંદિરે સાધુ આવ્યા એટલે પટેલે એના ચારેય છોકરાને આદેશ આપ્યો, છોકરાઓ સાંભળો, આપણે મંદિરે સાધુ આવ્યા છે, તમે કથા વાર્તા સાંભળવા જાજો, સ્વામી આગળ બેહવા જાજો, જે કહે તે સેવા કરજો. એટલે પટેલના ચારેય છોકરા મંદિર જાય, સંત આગળ બેસે, કથા વાર્તા સાંભળે, એટલે ગામનો મુખી એના ખેતર પર કે એનું ખેતર એટલે છોકરાને વાડી આવેલા ન જોયા, એટલે આ પટેલને મળ્યો, તમારા છોકરા કેમ દેખાતા નથી, અને તમારો બાજરો બધો વયા ખાય છે, પંખી બધો બાજરો ખાઈ જાય. અરે પટેલ કે અમારે હમણાં સાધુ આવ્યા છે ને એટલે અમારા બધા છોકરા સાધુનો સમાગમ કરવા જાય. હવે હું સાધુનો સમાગમ કરવા અહીંયા બાવાના સમાગમમાં એ ભીખ માગી ખાઈ આપણને શું દે, કે એ ભીખ માગી ખાઈ એમ આપણને શું દે. ઘણાની આવી હોય સમજણી. એક મારો નિજ અનુભવ કહું તમને, અમારે ગેસના બાટલા ભરવા જવું પડે, એમાં એજન્સી વાળો છે, એનો બાપ ગમે તે હોય ખબર નહીં, અમારે બાટલા ને મૂકવા જવાનું હતું ને અમે ત્યાં ગયા, એનો બાપ ને ઉભેલો, અમને ભાળીને આમ ભુરાયા જેવો થયો. આમ ઘણી વખતે કેમ કોકને ભાળીને કોકને આમ બહુ રી ચડી જાય. અમે ત્યાં જઈને ઉભા રહ્યા એટલે વગર કહીએ બોલાવ્યો, એ કહે છે તમને ભિખારીને હું પગે ન લાગું, મને કે. મેં કહ્યું હું કહો છો, હા તમે માગી ખાવ તમને હું પગે લાગે, આવું મને ચોખ્ખું એને કહ્યું. મેં કહ્યું મેં આપને ક્યાં કીધું પગે લાગવાનું, મને કે કોક ન કહો તમને એમ પગે ના લાગીએ. એટલે ઘણી વખત માણસને આવું થતું હોય છે, આમ હૃદયમાં એમ થઈ જાય કે હા હું એમ. એટલે છોકરાઓ ભાડીએ ના આવ્યા એટલે એટલે મુખીએ આને ટકોર કરી કે બાવા શું દેવાના હતા એમ, તમે શું કામ એની આગળ મોકલ્યા એમ. ત્યારે આ પટેલ કહે છે અમારા સાધુ હોય ને
એ આવે એટલે અમારા છોકરા તો અમે સત્સંગી છીએ એટલે સાધુ આગળ અમે મોકલીએ કથા વાર્તા સાંભળવા. ત્યાં કે પણ ખેતરમાં તારો બાજરો વૈયા ખાઈ જાય, પંખી ખાઈ જાય, એનું કઈ છે કે નહીં? તકે એ તો ખાય, બે દી બીજો હું આવો જવાબ આવ્યો. પછી દિવસ પછી દિવસ ગયા, સંતો તો જતા રહ્યા. હવે જે મુખીએ આ સત્સંગી પટેલ ને વૈયા બાજરો ખાઈ જાય છે, છોકરા શું કામ સાધુ આગળ મોકલો છો એમ કહેલું, એ જ મુખીનો છોકરો ગામના પાદરમાં ખેતર કોક નું વાડી એમાં સાહટીયો હશે, એમાં કોક નારી યારે ભ્રષ્ટ થયો. હવે એ ખબર પડી એટલે પકડાણો, રાજ દરબારમાં પાપ કર્યું છે એવું હાજરીમાં સાબિત થયું. એટલે રાજાએ હોટાવાળી કરી મુખીને બોલાવ્યા, મુખીને ભર કચેરીમાં ગાળ્યો દીધી રાજાએ, અને 500 રૂપિયા દંડ કર્યો. 500 રૂપિયા દંડ ભરવો પડ્યો, ગામ આખામાં આંબરું ગયું. આ પરિસ્થિતિ થઈ. એકવાર શિયાળાનો સમય, પટેલ પોતાની વાડીએ બેઠા બેઠા હાંઠિયું હળગાવીને તાપે, અને મુખી એની વાડીએથી ઘરે જાય, વચ્ચે પટેલની વાડી આવે એટલે તાપતા ભાળીને ઘડી ગયા ઉમાણી કરવા બેઠા. બે તાપણી કરે છે એમાં સત્સંગી પટેલે ધીમે રહીને મુખીને કહ્યું, મુખી તાઢો ટોંટ માર્યો, મુખી બાજરો પંખી ખાઈ જાય તો આમ 500 રૂપિયાનો તો ન ખાઈ જાય કે? આ જેવી તેવી વાત કરી એને. સત્સંગીએ એમ કીધું કે અમે અમારા છોકરાને સાધુ પાસે મોકલીએ છીએ એટલે અમારા છોકરામાં સારી વૃદ્ધિ છે, અમારા છોકરાનું જીવન ધર્મમય છે, એ પાપ કરતા નથી એટલે અમારી આબરૂ સચવાય છે, અમારે દંડ ભરવા પડતા નથી, મુઓ બાજરો બે મણ ચકલ્યા ખાઈ જાય તો એ પુણ્ય માની લેશે. આમ માટે છોકરાને સાધુના સમાગમમાં રાખે. આ જીવનમાં માણસ દરેકને માથે કોઈક ને કોઈક બેલેન્સ હોવું જોઈએ, કોઈક ને કોઈક અવશ્ય માથે ગુરુ હોવા જ જોઈએ. ગમે એટલી કિંમતી 5 લાખની ગાડી હોય પણ માલિકોર બ્રેક તો જોઈએ જોઈએ ને જોઈએ. બ્રેક ન હોય તો એ 5 લાખની ગાડી ઉપર જોખમ છે. ગમે એવો માણસ બુદ્ધિશાળી હોશિયાર આગેવાન હોય પણ એને માથે કોઈક બ્રેક તો હોવી જોઈએ. જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈને બ્રેક રાખે, કોઈ માણસ એવા હોવા જ જોઈએ માથે કે એ આપણને ના કહે એટલે આપણાથી કામ ન થાય, અટકી જવું પડે, ઉભરી જવું પડે. કાં તો માણસે મા બાપની આજ્ઞામાં રહેવું જોઈએ, કાં તો ભાઈની આજ્ઞામાં રહેવું જોઈએ, અને કાં તો કોઈ સંતની કાં તો આચાર્યની ગમે તેની આજ્ઞામાં જીવન રાખો. કદાપી માણસ સ્વતંત્રતા ન ભોગવે. તકલીફ છે, સ્વતંત્ર થયેલી ઇન્દ્રિયો માણસને ઊંધે રસ્તે લઈ જાય છે અને પછી એને જબરજસ્ત પસ્તાવો થાય છે. આ તો મા બાપે જ સામે ઉભા રહીને માથે ઉભા રહીને આને બધાને બધું શીખવાડ્યું છે. તીર્થ વ્રત સાચા સાધુ નો સંગ તે સહુમાંથી કર્યો મન ભંગ. કેટલી કેટલી દશા બગાડી નાખી છોકરાની. છોકરાને કહ્યું તીર્થ કરવા નહીં, સાધુ નો સમાગમ કરવો નહીં, બધા એમાંથી મન ભંગ કરીને સાધુ રોટલા દઈ જાય, સાધુ આગળ ટાઈમ બગાડવો છો તે. ઘણા મા બાપ એવા છે સાધુ આગળ છોકરા બેસી રહે, મોડું થાય ને એટલે ઘરે જાય એટલે ડોહા ઉધડો લે. ત્યાં અત્યારે સુધી મંદિર ઊંડાયું તું, ત્યાં મંદિરે મંદિરે બેહી રહ્યો, ત્યાં સાધુ હવારે હાથી હાંકી દેવાના છે, કેજે તારા સ્વામીને હવારે વહેલા ઉઠીને હાંકી જવાની ખબર નથી. એક ગામમાં અમે એકાદશી કરતા હતા, હવે ત્યાં અમે એકાદશીનું જાગરણ કર્યું આખી રાત, તો એક પટેલના છોકરાએ રાત આખી જાગરણ કર્યું. હવે સ્વાભાવિક છે, રાતે જાગરણ કર્યું એટલે દિવસે પૂઈ જાય કે કામ ઓછું થાય. એ હવારમાં એ બાબા આવ્યા, હો બાબા આવીને કે છે છોકરાને રાતે જગાડો છો, તમે કેવા સાધુ છો? ભજન કરીએ છીએ, બીજું શું કરીએ છીએ? તો કે આવી રીતે રાતે આખી ભજન કરવું હોય ને એકાદશી કરવી હોય તો જંગલમાં વ્યા જાઓ ને, જંગલમાં અમારે ગ્રહસ્થને તો હવારે કામ હોય કેટલું હોય ને છોકરાને બેહાડી રાખો છો અહીં નહીં. સાધુ કે છે કે ભાઈ મેં ક્યાં એને હામ દીધા હતા કે બેહી રે, એમે તો જાગરણ ને કથા કીર્તન ને ધોઈને કરતા હતા, અમે તો ઓળખતા નહીં તમારા કોણ છોકરા છે, તમારે લઈ જવા પડે ને આવીને. તો કે અમે એમ કહીએ પણ માનતા નથી, તમારા થઈ ગયા હોય છે. પછી અમારું માને નહીં હું કરવું? પછી ખબર છે ને ખેતરમાં કામ કરતા નથી, આવું કરવું હોય જંગલમાં જાઓ જંગલમાં. એમાં એક બીજા ભાભા હતા ને, એક ઘર ભેગો થાય ને લવરી કર્યા વિને ઘરે જા કરે, તારા છોકરા નું આવવા દઈશ મંદિર. સાધુ ને શું છે, સાધુ નો તો ધંધો છે, રાત દિવસ ભજન કરે ને કરાવે, આપણે આપણા છોકરા ના આવવા દેવા એવું હોય તો સાધુ ને તારા થી કેવાય જ કેમ, તારા છોકરાને કે જે કેવો જાય એમ કઈ ને ઘરે મોકલ્યો. એક વાર હું નરસંડામાં કથા કરતો, મહાભારત ની કથા હાલે અને છોકરા બધા આવીને કથા સાંભળે, એમાં અચાનક એ ભાગો આવીને જે આંસકો મારીને તાડ્યું, કે લાઈન કરો તમારી કથા. કેટલેક મણિભાઈ હરિભગત હતા, એ કે હું છે, તો કે આ બધા છોકરાને બેહાડી રાખે છે, માથે પરીક્ષા આવે છે, નાપાસ થાય છે તો આ સાધુની જવાબદારી છે. બીજો હરિભગત કે સાધુ ને શું છે, સાધુ શા માટે જવાબદારી લે, તો એને કથા ન કરવી જોઈએ. હરિભગત બાવડું પકડીને કે સમજાને મારવો પડશે, સાધુ નો ધંધો છે, કથા કરે સાધુ, તું તારા છોકરા ન્યા રાખ ને. એમ કીધું ને ડોહો ખીજાણો ઉભો થા વીજલા, હાલે એમ વેતો થા. વીજલા ને ઉઠાડ્યો, વીજલા ને બહાર લઈ ગયા, સમજ્યા વીજલો કે નથી વાંચવું, આખો દી વાંચ વાંચ કરવું નથી ગમતું, મંદિર માં ગયો તો હોટા વાળી કરીશ, વીજલો કે નહીં જાઉં. વીજલે ખિસ્સા માંથી ચાર પાંચ લગી કાઢીને બીજા બે ત્રણ બેઠા તેને કે આવી જાઓ કલ્લે દુલ્લે. એને શરૂ કરી દીધું ન્યા કથા સાંભળતો હતી, હું ખોટો હતો, સાચું કેજે. ઘણા એવા આડોડ હોય, ના ભજન કરવા દે. તીર્થ વ્રત સાચા સાધુ નો સંગ, તે સહુ માંથી કર્યો મન ભંગ, દાન પુણ્ય કરીએ નહીં કેદી. વડીલ નો ઉપદેશ, દાન પુણ્ય કરીએ નહીં કેદી, મળે ધન તો લઈએ માથું છેદી, પૈસા મળે ને તો માથું છેદી લઈ લેવા તમ તારે, એવી શિખામણ સૌએ દીધી, મૂંઢમતી એ માની તે લીધી. પછી એને માની એ લીધી. આ બહુ સીધો માણસ, સરળ, બધું માથે ચડાવ્યું, બહુ સારું બહુ સારું. હવે મોટો થયો, માંડ્યો દોડવા ઓલી શેરીમાંથી ઓલી શેરીમાં, પળ પળમાં ખોટું હસે અને પાછો ખોટું રોવે, નકલ ફાવે ફૂલ, નકલી હાશ, નકલી રુદન, આશ્ચર્ય લાગે આપણને. કૂદે ફાંદે ફરે મોટી ફાળ, બીવે બીવરાવે એ બીજા બાળ. કહાની લખી, ઠેકડા મારે, કોક થી બીવે અને વળી કોક ને પાછો બીવડાવે, એનાથી માથા ભરે માણા મળે ને તો બીવે, એનાથી જો ઢીલા મળે ને તો પાછો બીવરાવે. બીવે એનો તો આ કાળ, ખામા થાય ને બકરી થઈને ભાગે, ખાધા પીધા નો નિયમ ન પાળે, વણ અર્થે વિચરે સગળે, ખાવાનો નિયમ નહીં, પીવાનો નિયમ નહીં, આટા માર્યા કરે આમ ત્યાં, ઠીક પડે ત્યારે ખાય, ઠીક પડે ત્યારે પીવે, મન ફાવે ત્યાં જાય. હા, મોટા ભાગે તો ગામ આખાની સ્ત્રીઓ જ્યાં પાણી ભરે, જ્યાં દૂધ દેવા જાય કે દૂધ લેવા જાય, હરીફર જાયજી હોય ત્યાં જઈને આવડો બેહે, ત્યાં જઈને બેઠો હોય. લાભ વિનાની કરે છે લવાની, થયો કુળમાં મોટો કવાની, વગર લાભે લવરી ક્રિયા જ કરે, ન બોલાવો તો બોલ્યા જ કરે, અને વગર પૂછે લેવ્યા કરે. ઘણા ને એવી ટેવ હોય, કોક ની અરે વાત કરતા ને તો વચ્ચે આવીને ફાંક્યું મારે, આ પછી આ પછી એમ. અરે એક વાર તો એવું હસવાયું, એમે નડિયાદમાં એક કરુણાશંકર કરીને એક પંડિત છે, એની આગળ ભણતા. હવે પંડિત આગળ ભણીએ એટલે એ પંડિત અમારી અરે સંસ્કૃતમાં વાત કરતા હતા, એમાં એક પંડિત શ્લોક બોલ્યા, એમાં એક હરિભગત થોડો કામ માથો, સમજ્યા, ખબર પડે ને કાંઈ. પંડિત શ્લોકમાં ને સંસ્કૃતમાં અમારી અરે વાત કરે, એમાં ન્યાય આવીને કે બોલો કહી દીધું ને બધું, એમ છે તારે એક શ્લોકમાં પંડિતે બધું કહી દીધું ને. અરે મને બહુ હસવું આવ્યું, મેં કહ્યું હું કહી દીધું, કહી દીધું ને બધું, મેં કહ્યું તમે શું સમજ્યા, કહી દીધું ને બધું, બોલો. મેં કહ્યું ભાઈ કરવાનું હોય કરો, શું કામ હોશિયારી કરો, ખબર પડે નહીં કાંઈ, શું કીધું એ કહો, ખબર હોય એ એને કાંઈ ખબર નહીં, પણ એમ અમુક ને ટેવ જ હોય ડાપણ કરવાની. લાભ વિનાની કરે લવાની, થયો કુળોમાં મોટો કવાની, વિના સ્વાર્થે વસાવે વેર, મારે ઝીણા જીવ નહીં મેર. આની બધી કથા લખી, ઝીણા જીવ મારે છે, મનમાં દયા નથી, હાલતો જાય ને કુતરાને લાકડી મારતો જાય, અમથે એમ તો કાંઈ લેવા દેવા એને હોય નહીં. બોલો, આલે આલે કરે છે અનર્થ, એમ જાય છે જન્મ વર્થ, સ્વામી કહે છે. આલે આલે અનર્થ કરે છે, જન્મ વ્યર્થ જાય છે, એમ કરતા આવે યૌવન, ત્યારે પ્રિય લાગે પ્રમદાને ધન, સ્વામી કહે છે. એમ કરતા કરતા આ યુવાન થયો છે. હવે જુવાનીની વાત વિચિત્ર થઈ, જુવાનીમાં બે જ વાનું પ્રિય છે, એક સ્ત્રી અને બીજું ધન. પ્રિય લાગે પ્રમદાને ધન, કેટલા જોરદાર શબ્દ લખ્યા છે ભક્તો, વિચાર કરો. સ્વામી કહે છે, એ વિના
સ્ત્રી અને ધન એ વિના બીજું વાલું નહીં કાંઈ,
રાત દિવસ રાચો એ માઈ.
રાત્રિ દિવસ પૈસા માટે અને સ્ત્રી માટે ઉજાગરો કરે છે.
એને અર્થે અનર્થ કરે,
એને માટે અનરથ કરે છે, ઊંધું અવળું કરતા ડરતા નથી, મન ભાવે એવા પાપ કરે છે. અને એક વાત ઇતિહાસમાં એવી લખાણી કે એક ગામમાં એક ભાઈ સ્ત્રી પરણીને લાવ્યા અને પછી એટલા બધા એમાં આધીન થયા, ન પૂછો વાત, ઈ કહે એમ કરે. હવે ઘરમાં એ ભાઈની એક બા હતી ડોશી, એ બિચારી હાવ વૃદ્ધ, શરીર શિથિલ એટલે આંખેથી આમ ચીપડા નીકળે, શેડા નીકળે, જ્યાં એના ગળફા કાઢે, એટલે આને ગમે નહીં, આ ભાઈને જરાય ગમે નહીં. રોજ કીધા કરે કે આ તમારી મા મને જરાય ગમતી નથી, ડરચા જેવી, જ્યાં એના છૂક્યા કરે, રખડ્યા કરે. બોલ્યો કે ભાઈ હશે, ગઢા માણસ છે, એમ થાય, આમ થાય, તેમ થાય, કાયમ કયા કરે, આવી રીતે કાયમ કીધા કરે છે. એમ કરતા કરતા સ્ત્રી એક દિવસ તો બહુ ખીજાણી, એ કહે છે ગમે તેમ કરો, આ તમારી બા અહીંથી જાય એમ કરો. બોલો કે પણ એને કરવું શું? સર કહે છે એને મારી નાખો બીજું હું. આ કહે છે કેમ મારી નાખાય? તો કે તો તમારી બાનો તમારે ખપ છે અને મારો નથી, આનો અર્થ આ થયો. તો હું આ હાલી મારે પિયર કહે છે, અને હા હાલી પિયર એમ કીધું ને ત્યાં આ બિચારો હાવ ઢીલો થઈ ગયો, ખબર નહીં કેમ થઈ ગયો ઢીલો, હાવ ઢીલો. એ કે તું એ કે એમ કરું પણ ભલી થઈને તું જાયશ નહીં કે. તો કે આ ડોશી નું ઉકેલ નામું કરો. હા કે કાંઈ વાંધો નહીં, એને વિચાર કર્યો કે હવે શું કરવું, આમથી ડોશી મરવાની તો છે, થોડીક વહેલી મરે તો હું વાંધો. એને અર્થે અનર્થ કરે, આ ઉપર કથા તો, થોડીક વહેલી મરે તો શું વાંધો, આ નિર્ણય લીધો. રાત્રિનો સમય છે, સ્ત્રીએ આને જગાડ્યો, ગાલો ડોશીને ઉકડ્યા બે જણા. ડોશી હોતી હતી ને એને ભેંસી ની ગળાશીપ દબી દીધી, મરી ગઈ, જીવ નીકળી ગયો તી મૂકી. પછી સલાખો પાથરી, ડોશી ની ગાહડી બાંધી અને ભાઈએ માથે ઉપાડી અને બાઈએ ખભે તગાર પાવડો લીધો. ગયા ગામની પાસે રાતના સમયમાં ઊંડો ખાધો ખોદી અને ડોશીને ઉતાવળે ઉતાવળે દાટી, આમ કોઈ ભાળી ન જાય ને એટલે ઉતાવળમાં ઉતાવળમાં દાટી, એમાં થોડીક બહાર નીકળી ગઈ, બરાબર ડટાણી નહીં, જોઈ એવી અંધારામાં. અને જ્યારે ડોશીને મારી એ વખતે એના પડખે એક રૂનો સરખો હતો, એમાં એક માણસ રાત્રે સુઈ રહેતો, એ ભાળી ગયેલો. સવાર પડી, અંજવાળું છીએ, કાગડાની ગીધડા સહજ જેને જે જોતું હોય તે શોધતા જ હોય, એમાં દાટેલી ડોશી થોડીક બારી હતી ને એમાં કાગડા કૂતરા અને ગીધડા બધા પહોંચ્યા. ડોશીને તાણીને દાટેલી બારી કાઢી અને માંડ્યા ખાવા, તે કાંઈક નાક કાન ને કાંઈક શરીરનું થોડુંક માંસ એમાં કોક ભાળી ગયું. એ ગીધડાને આઘા તગડ્યા તો કોક માણસનું શબ છે, જઈને ગામના રાજાને ખબર આપી કે કોક માણસનું મળદું પડ્યું છે, એટલે ત્યાંથી મળદું મગાવીને રાજ દરબારમાં મૂક્યું. તપાસ કરી તો ખબર પડી કે આ તો ફલાણા ભાઈની બા છે. તરત જ એ ભાઈને બોલાય, ગયા રાજ દરબાર, પેટમાં ફડફડ થાય કારણ કે પાપ કર્યું છે. રાજા કહે છે બોલો તમારી બા ક્યાં છે? એ તો બારી ગામ ગયા. કેટલા દિવસથી? દહક દિવસ થઈ ગયા. કેદી પાછા આવવાના? 15 દિવસ પછી આવશે. રાજા કે સાચું બોલો,
હા વાંચું કહું છું. રાજા કે વિચાર કરીને બોલો. હા વિચારીને બોલું. રાજા કે સોગન ખાવ ગીતા ના, તો કે ગીતા માતા ના સોગન ખાઈને કહું. રાજા કે ઓલું મરદુ બાલ લાવો. મરદુ બાલ લાવીને મૂક્યું. રાજા કે આને ઓળખે છે, કોણ છે? બોલો કે આજ મારી બા છે. અરે બા બારી કેમ કેતા? બારી કેમ કેતા? રાજા કે કોઈ હાજર? એક જલ્લાદ કે જી નામદાર અગાને હોટા વાળી કરો તો. એટલે ઓલ્યો મોટો બડો લઈને આવ્યો ને બે મિલે ઉભા બડે. ઓય બાપા. રાજા કે બોલ તારી બા બારી કેમ કેતા? તો કે ના ના. તો બોલ્યો નહી કઈ, બીજો હોટો મિલ્યો. બોલ બોલ. રાતે મેં શું કે? મેં મારી બાને મને. તે તારી બાને મને? હા. હું કામ? મારા બૈરા ના કહેવાય. રાજાને એટલી બધી રેહ ચડી. રાજા કે આને પેલા હમાય ધમારી નાખો બરાબર. ફોટા વાળી કરી ધબધબાવ્યો ખૂબ. પછી રાજાને એમ થયું કે મારા રાજ્યમાં સ્ત્રીને આધીન થઈને આવા કૃત્ય ન કરે પુરુષ, એને માટે આને એવું પ્રાચિત આપવું છે કે આને જોતા જ હું થથડી જાય. રાજા કે છે હાલ આ તારી માની ગાંઠડી વાય, ગાંઠડી બંધાવી. એક નોકરને કીધું કે 500 ગ્રામ ગાંઠિયા અને 500 ગ્રામ ડુંગળી લાવો. 500 ગ્રામ ગાંઠિયા ડુંગળી લેવા. ઓલ્યાને કે તું ગાંઠડી માથે ઉપાડ. મરેલા મરદાની ગાંઠડી માથે લેવડાવી એક માણસ હારે મોકલ્યો. ગામ આખામાં ઢોલીને બોલાવ્યા. ઢોલી ઢીબાંગ ઢીબાંગ ઢોલ વગાડે વરઘોડો કાઢ્યો. ગામના નાના મોટા બાયો ભાઈઓ બધા નીકળ્યા બારા. વાત થવા માંડી ગાણે એની હગીમાને મારી બાઈ ના કહેવાથી. લોકો ધૂળ ઉડાડે, ગાયો બોલે, મોઢું બગાડે. અને જ્યાં 4 રસ્તા ને ચોક આવે ત્યાં નોકરો રાજાના માણસો સિપાહીઓ કે ગાડી એઠી મૂક. હાલ તો ગાડી એઠી મૂકાવે. પછી એમ કે આમાંથી ગાંઠિયા ને ડુંગળી ખા. બોલો હેઠું માથું કરીને બે ચોક વચ્ચે જો ન ખાય તો ઓલા હોટાવાળી કરે. એટલે ઓલો ન્યા બેઠો બેઠો ડુંગળી ને ગાંઠિયા ખાય. થોડાક ડુંગળી ને ગાંઠિયા ખાય એટલે પડીકા વળી વળાવી દે ને વળી ગાંઠડી માથે ઉપડાવે. આખા ગામમાં ચોકે ચોકે ગાંઠડી ઉતરાવી અને ડુંગળી ને ગાંઠિયા ખવાડે. એને આવી એને સજા કરી રાખે. નિષ્કુળાન સ્વામી લખે છે એને અર્થે અનરથ કરે. આને અર્થે અનરથ કરે છે. એક વાણીઓ બહુ હોશિયારો, બહુ સાંભળવા જેવી કથા છે. કેટલો બધો હોશિયાર. અને એમ કહેવાય છે એ વાણિયાનું વ્યવસાય જયારે શોધાતું હતું ત્યારે શોધતા શોધતા એક બ્રાહ્મણ એક ગામમાં એક વાણિયાને ઘરે ગયા. ત્યાં જઈને કહ્યું કે ફલાણા ગામના ફલાણા શેઠ એની સાથે તમારી દીકરીનો જો સંબંધ કરવો હોય તો. એ દીકરીની માં કે મારી દીકરીને તો એવી જગ્યાએ દેવાની છે, મારી દીકરીને સાસુ ન જોઈએ, મારી દીકરીને સસરો ન જોઈએ, મારી દીકરીને દેર ન જોઈએ, મારી દીકરીને જેઠ ન જોઈએ, એવું ઘર હોય ત્યાં મારે દીકરી દેવાની છે. હલો બ્રાહ્મણ કે ડોશીમા તમે કહો છો ને એવું જ છે. અમારે શેઠ એકના એક છે, એના બાપા ગુજરી ગયા છે પણ તકલીફમાં એક તકલીફ એક ગઢી ડોશી છે. શેઠની બા હજી જીવે પણ લગભગ એ તો 75-80 વર્ષના થયા છે, બહુ લાંબુ નહીં જીવે. માટે દીકરી દીધા જેવું. અને આ બાઈ ઘણા સમયથી વાટ જોઈને રહેલા સમજ્યા. હવે છોકરી લગભગ 25-30 વર્ષની થઈ ગયેલી પણ આવું ઘર ગોતતા વાર બહુ લાગી. છેવટ આવું મળ્યું. જેઠ નહીં, દેર નહીં, સસરો નહીં, પણ સાસુ એકલા હતા. અને આને એમ થયું કે હવે નહીં દીકરી દઈએ ને તો પછી આટલું સારું નહીં મળે, પરણાવી દઈએ. પરણાવી દીધા. ગયા હારે. ઘણી વખત આવું થાય. ભાવનગર મેં કથા કરી. એક વડીલ મને આવીને કે સ્વામી, વાતમાંથી વાત નીકળી. એ કે મારી ભત્રીજી 35 વર્ષની થઈ હજી લગ્ન નથી કરતી. મેં કીધું સાથી કે મારી ભત્રીજી એમ કે છે કે 5 F હોય ને ન્યા અમારે લગ્ન કરવા. એટલે મને તેમાં કઈ ખબર પડે નહીં. એટલે હું તો વિચારમાં પડ્યો. મેં કીધું એ શું? ત્યારે એ ગણાવવા માંડ્યા. એ કે જો એક તો જાય ને ફ્રીજ, પછી પછી એને બીજું ગણાવ્યું કે ફિક્સ ડિપોઝિટ. પછી એવા પાંચ વાના એને ગણાવ્યા જુદા જુદા. એક એવું હોય ને ન્યા કે મારે પણવું છે, 35 વર્ષની થઈ તો લગ્ન કરે નહીં. બોલો, આ સંસારમાં અમુક અમુક ની ખોપરીઓ આવી હોય, વિચાર કરવા જેવી કથા છે. માણસ માત્ર સમજે. આને તો સાસરે મોકલી, સાસરે ગઈ, બીજું તો કોઈ હતું નહીં, એક સાસુ હતી, પણ એ સાસુ આ બાઈને જરાય ગમે નહીં. આ છોકરી એની માં જેવી હતી. રોજ ઓલા વાણિયાને કીધ્યા કરે કે આ છે ને આ તમારી બાને હવે કઈક તમે કઈક મોકલી દો ને. કાં મોકલી દે? ગમે ન્યા. તો ગમે ન્યા એટલે આ બાઈના મનમાં એવું હતું કે આ ડોશી જો જાય ને તો હું મારી બાને તેડાવી લઉં, પછી એ સુખે માં દીકરી લહેરી કરીએ. અને વાણીઓ માં હોશિયાર, વાણીઓ કઈ સાંભળે જ નહીં, આ રોજ કે પણ આ સાંભળે નહી. એમાં દિવસ જતા એવું બન્યું કે ઓલી ડોશી ને તેડાવી નહીં ને તેની મેળે આવી સ્ત્રીની માં આવીને રે. હવે એક ઘરમાં બે ડોશીઓ થઈ, ડોશી બેઠી બેઠી વાતો કરે, એમાં છોકરીની માં કાયમ બોલીને કહે કે હવે આ તારી હાહુનું કઈક કરી નડતી આળે તો આપણે માં દીકરી મજા કરી. આ છોકરી એમ કે હું કાયમ કહું છું મારા ધણી પણ સાંભળતો નથી. આ ડોશી કે બે ભીં કરી ભીં, તને ન ખબર પડે તું નાની કેવાય, અમાય હુકો મારીને તો એ કામ થાય, શીખવાડ્યું. અને હા તે હુકો માર્યો કે જુઓ તમારી ડોશી હોવી ન જોઈએ, આ તમને કહ્યું. શેઠ ને એમ થયું કે હવે કામ થશે, બે ડોશીઓ ભેગી થઈ છે ને કામ કરીએ. શેઠ મહા હોશિયાર, એને એના પત્નીને કહ્યું કે જો આવતી રાતે તમ તારે મારી બાને ઉપાડી મેળલી ઉપર બીજું હું નક્કી. તો કે નક્કી. દિવસે શેઠે એની બાને કહી દીધું, તમે આજ રાતે ખાટલો બદલી નાખજો. અને શિયાળાની રાતે તો બહુ હા ડોશી સમજી ગઈ. રાતે પડી, ધણી ધણિયાણીની બેયની માયું રાતે સુવે છે ત્યારે શેઠની માં આવી અને પેલી ડોશીને કહે છે કે આ ખાટલે તમે હુવો છો પણ એ ખાટલામાં બહુ માંકડ છે, તમે મહેમાન કહેવાઓ, તમને હારે ખાટલે હુવાડવા પડે, તમે ઓલે ખાટલે હુવો. એમ કહીને બીજે ખાટલે હુવાડી દીધા. હવે રાત્રે ઓલી શેઠાણી શેઠ ને કે છે શેઠ હાલો. હવે શેઠ કે હાલો તારે બીજું હું હક થઈ જાય, કાયમ નો ડખો મટી જાય કે એમ કહીને આવ્યા. હવે ડોશી તો કઈક ઓઢીને હુચેલા અને શેઠે તો સીધું એમના લુગડું આગું પાછું લીધ્યા વગેરે ગળું દીબ્યું મૂકે આવડું અને ખબર હતી ડોશી ઉકલી ગઈ. પછી શેઠાણી ને કહેવાય જલ્દી જલ્દી આને ગોટો વાળીને બાંધ્યો, એમને ગોદડું માથે ને માથે રાખીને ગોટો વાળીને ગાંઠી બાંધીને ઉપડ્યા. બે ગામને પાદરે એક મોટી ખાઈ હતી, ખાઈમાં કેટલું પાણી એ ખાઈમાં નાખી દીધી સીધી. પછી ઘરે આવ્યા, શેઠ તો માથે ઓઢીને ઉઈ ગયા અને શેઠાણીને તો હરખ માતો નથી. એ તો સવારમાં વહેલી ઉઠી અને દણું દળતી દળતી હરખાણી લઈ બોઈને તે ગાવા માંડી છે. બાઈજી પડ્યા મોટી ભાડમાં, સુણો સ્વામીજી મારા રે. બાઈજી પડ્યા મોટી ભાડમાં, સુણો સ્વામીજી મારા રે. એનો ધણી હુતો તો એને વાત કરે છે દળતી દળતી, સ્વામીજી સાંભળો ગઈ તો મોટી ભાડીમાં પડી છે એમ. બાઈજી પડ્યા મોટી ભાડમાં, એ સુણો સ્વામીજી મારા રે. બાઈજી પડ્યા મોટી ભાડમાં, સુણો સ્વામીજી મારા રે. બોલ્યો છે ને માથે ઓઢીને હુતો તો ને ગોદડું આઘું કરીને બેઠો થઈ ગયો ખાટલામાં. ખાટલામાં બેઠો બેઠો એ માંડ્યો ગાવા. સવારે ઉઠીને જોજે લાડી, ભાઈજી મારી કે તારી રે. સવારે ઉઠીને જોજે લાડી, ભાઈજી મારી કે તારી રે. એટલે બાઈ ને પડી ફાળ, ઘંટી પડી મૂકી અને ઉપડી તો સીધી. ઓલા ખાટલા પાયા જઈને કે છે કે માં ઉઠો, એટલે પાદરો જ ગોદડું આમ કરી અને તરત જ આ ઉભા થઈને કહે છે વહુ બટા હું કહો છો. એટલે શેઠાણીનું મોઢું હાવ ઢીલું થઈ ગયું. શું કરે? આવી તો કકળતી કકળતી શેઠભાઈ, શેઠ ને કે છે બધું બફાણું ઊંચું, તો કે તમારી બા તો જીવે છે ને મારી બા મરી ગયા. શેઠ કે હવે તારી બા મારી બા જે થયું તે ઘરમાં ને ઘરમાં ખીચડી ઘી છે, એમાં ક્યાં કઈ બારું થયું છે, માં ઊંચિયા. ઘણી વખત આવું હોય, અમુક હોશિયાર માણસ હોય. નિષ્ફાન સ્વામી કથા લખે છે, યુવાની માં સ્ત્રી અને ધન ને માટે માણસ અનર્થ કરે છે. ઊંધો અવળું કરતા ડરતો નથી, મન કેવળ વામ દામ માં મોહી રહ્યું છે, એને કેમ ભજન થાય બોલો. મન રહે, મન રહે દામ વામે મોહી, એમ બેસે આવરદા ખોઈ. શું શબ્દો વાપર્યા છે, દામ વામ એમાં જ મન રહે છે, એમ બેસે આવરદા ખોઈ. જમ પૂરીએ હજી યમદંડ ખરો શરૂ થયો નથી, હા આ તો ગર્ભવાસની કથા કહેવાની. જમ પૂરીએ જાવાને કાજ, સજે એવા સર્વે સમાજ. ભાત ભાતના પાપ કરે, જેમ જેમ અધિકું થાય પાપ, તેમ તેમ રાજી રહે આપ. જેમ જેમ અધિકું અધિકું પાપ થાય છે, એમ એમ જીવ રાજી થાય છે. બિચારો પાપમાં પાપમાં રાજીપાનો અનુભવ કરે છે. જમપુરીમાં જવાનું હોય ને તારે આજ દશા હોય છે. જેમ જેમ અધિકું થાય પાપ, તેમ તેમ રાજી રહે આપ. ઘરે અધર્મ ની ધજા બાંધી છે, ગમે તેવું કરવું હોય વાંધો જ નહીં. જોબનમાં જોર ઝૂલમે, જોબનમાં જોર ઝૂલમે, કરે તેમ જેમ મનને ગમે, જેમ મનને ગમે તેમ કરે છે ભાઈ. નારદ પાને નકારવા દે હું, પાપી પાપ કરે નિતય.
જુવાનીમાં જે જે પાપ કર્યું છે એ કથા આવતીકાલ રાત્રે કહેવામાં આવશે. અત્યારની કથા અત્યારે સમાપ્ત થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.